सुख संपत करुणा निकेतन व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायण अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारिणे परात्पराय श्री स्वामी नारायणाय नमो। सर्वकारण कारणाय अंतर्यामिने श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घनमूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः। कठिन तप कारी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। रूप निधानाय महासमर्थाय श्री बाल घन श्यामाय नमो नमः। आदि गुरुवे सद्गुरु वर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु वर्य श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणादितानंद मुनि ने नमो नमः। सद्गुरु श्री ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी ने सुखानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी सिद्धानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने व्याप्तानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने योगानंद स्वामी ब्रह्मचार्य चिंत्यानंद वर्णी ने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्त मुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः। वाला भक्तो तीर्थधाम कुंडलने आंगणे આજે રવિ સભામાં આપ સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ। કુંડળધામમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, પત્ર બિરાજમાન રાજાધિરાજ શ્રીહરિ, પૂજનીય વાલા સંતો અને આપ સૌ હરિભક્તો, આપણે વિવેક શતકની કથાની સાતમી સભા ઉપર આવ્યા। આપણા જીવનમાં ખૂટતું પાસું વિવેકનું છે, ખૂટતી કડી હાંધવા માટે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ અદ્ભુત ગ્રંથ લખ્યો, જેનો આપણને લાભ મળ્યો। વારંવાર વંદન કરીએ મહાવિદ્વાન એ અચિંત્યાનંદ સ્વામીને। આજે વિક્રમ સંવત 2069 ચૈત્ર સુદ 4 છે, રવિવાર છે, તારીખ 14/4/2013। વિવેક શતક ગ્રંથની સાતમી સભાનો આરંભ કરું છું। થોડું ધ્યાનથી સાંભળજો, એકાદી વાતે જો યાદ રહી ગઈ તો ટાણે ઉપયોગમાં આવે અને આપણે સુખી થઈએ, સુખી રહીએ, આપણાથી બીજાને પણ સુખ શાંતિ પ્રાપ્ત થાય, માનવ જન્મ સફળ થાય. આપણે ગઈ સભામાં ચારમાંથી હેત તોડીને ચારમાં હેત કરવું એવી છેલ્લે વાત થઈ હતી. ચારમાંથી હેત તોડીને ચારમાં હેત કરવું. ભગવાન શ્રીહરિ, ભગવાનનું ધામ, ભગવાનના સંતો અને આત્મા, આ ચારમાં આપણે હેત કરવું છે. એમાં આપણે ચારમાંથી હેત તોડવું છે. પંચ વિષયમાંથી, આ લોકમાંથી, સંબંધીઓમાંથી અને દેહમાંથી. હવે સવાલ એ ઊભો થયો કે એ કેમ કરવું, એ કેમ કરવું, શું કરીએ તો થાય. ઉત્તર હાવ સીધો છે. અચિંધ્યાનંદ બ્રહ્મચારીએ બહુ સરસ કહ્યું, યોગ ગુણમ જાનાતી. જો તમે ગુણ જાણો તો હેત થાય. તસ્યાદરમ સકૃતે યસ્ય જાનાતિ યોગ ગુણમ. એક એવો નિયમ છે કે આપણને એમાં જ હેત થાય છે કે જેના આપણે ગુણો જાણીએ. જો ગુણો ન જાણીએ તો હેત ન થાય. ઠીક, હેત થવાના કારણો ઘણા હોય માની લઈએ, પરંતુ ગુણ જાણવા અને હેત કરવું, સદગુણોને લઈને હેત કરવું, એ ઘણું બધું સારું કહેવાય. ભગવાનમાં હેત કરવું હોય ને તો સંતોનો એવો મત છે કે એમાં સદગુણોને લઈને પણ હેત ન કરીએ અને સીધો જ મૂંઢપણે હેત કરીએ ચાલે. એટલા માટે કે ભગવાન કંઈક પોતાની લીલામાં દુર્ગુણ બતાવે તો આપણે જો સદગુણ જાણીને હેત કર્યું હોય તો અવગુણ આવે. ભગવાનમાં તો એમ નામ જ હેત કરાય. ભગવાનનો મહિમા તો પર છે, હાવ મગજમાં જ ન થાવે. જો કે ભગવાનને પોતાને પોતાના મહિમાની કાંઈ ખબર નથી, એ ન જાણતા કેટલો છે ને કેવો છે. તો હું અને તમે ન જાણીએ એમાં શું કહેવાનું હોય. બસ ભગવાનને તો આપણે આપણા માની અને મૂઢપણે સ્વીકારી લઈએ, એ જ થઈ જાય. પછી બાકીના જે હોય એના ગુણોને લઈને હેત થાય. ગુણો વિચારીએ તો હેત થાય. પછી કોઈમાં મમત્વ થઈ જાય તો હેત થાય. કોઈમાં કંઈક સ્વાર્થ હોય તોય હેત થાય. કોઈનું રૂપ સારું હોય તો હેત થાય. બાળક બધાને ગમે, એ નિર્દોષ હોય. બાળક રૂપાળું હોય. આવા બધા હેત થવાના કારણો છે. પરંતુ સ્વામી અચિંત્યાનંદજી તો એવું કહે છે, યો ગુણમ જાનાતી સ આદરમ કરોતી. જે ગુણ જાણે એ આદર કરે, અર્થાત પ્રેમ કરે. પ્રેમ હોય તો આદર થાય એવું કહીએ તોય હાલે. પછી સ્વામી એક દાખલો દે છે, કોકિલા આમ્ર ફલમ યદવત ભૂંગતે નિંબમ ચ વાયસહ. કોયલ છે એ આમ્ર ફલમ ભૂંગતે, કોયલ કેરી ખાય, આંબાનું ફળ ખાય, કાગડા લીંબોળી ખાય, ખાય થોડી ઘણી, બહુ ખબર નથી. આપણે તો આમાંથી સાર લેવો છે કે કોયલને કેરીમાં બહુ સારા ગુણો દેખાય છે, એટલે કોયલ કેરી ખાય છે. કાગડો તો નરકમાં જઈને ચાંચ મારે, માંસનો લોંદો હોય એમાં ચાંચ મારે, દુર્ગંધ ભરેલો પદાર્થ હોય એ મોઢામાં લઈને ખાય. કાગડાને એમાં ગુણો દેખાય છે એટલે એને નરકમાં એ હેત થાય છે. આપણે કાગડા જેવા છીએ કે કોયલ જેવા? અહીંયા જે કહેવું છે સ્વામીને એવું કહેવું છે કે તમે કોયલ જેવા થાજો, કાગડા જેવા ન થતા. અને આપણે થવું જ નથી ને, આપણે જેમાં ખરેખર ગુણો છે એના જ સદગુણોને ગોતીને લેવા છે, જોવા છે, અને એમાં જ સદગુણીમાં જ પ્રીત કરવી છે. જેમાં સદગુણ નથી કાગડાને તો એમાંય ગુણ દેખાય છે, અને જો ગુણ ન દેખાતો હોય તો એને એમાં હેત કે આદર થાય જ નહીં ને. આ દુનિયામાં જેટલા કોઈ પ્રાણી છે તે બધાને ક્યાંક ને ક્યાંક હેત છે. એને હેત છે એનો અર્થ એ ન થાય કે હારું છે, પણ એનો અર્થ એ જરૂર થાય કે એણે એને હારું માન્યું છે. હારું છે કે નથી એ વાત પછી, પણ એણે એને સારું માન્યું છે માટે એને એમાં ચિત્ત તણાય છે, હેત થાય છે. પછી એ જે હોય તે, જેવું હોય તે. આ જગતના તમામ પ્રાણીઓને ક્યાંક ને ક્યાંક સારપ છે, સારાપણાની બુદ્ધિ છે, ગુણ દેખાય છે, લાભ દેખાય છે, સુખ દેખાય છે, અને એને લઈને જ એને એમાં હેત થાય છે. જો આપણને ભગવાનમાં, ભગવાનના ધામમાં, ભગવાનના ભક્તોમાં, મુક્તોમાં અને પોતાના આત્મામાં સારપ દેખાય, સદગુણ દેખાય, સુખ દેખાય, તો જરૂર એમાં હેત થાય. થાય કે ન થાય? હા, એના માટે આગળ શ્રવ્યા શ્રવ્ય વિવેક આવે છે. થોડોક આના ભેગોય આવી જાય. શ્રવ્યા શ્રવ્ય વિવેક આપણે જાણીએ ના જાણીએ, પણ હેત થવામાં અને કુહેત થવામાં વધારે ને વધારે કોઈ ઇન્દ્રિય જો કામ કરતી હોય, કાન છે, ખ્યાલ આવ્યો? આ દુનિયામાં એવું ઘણું છે જેને આપણે અડ્યા નથી, પણ સંભવ છે એની સુગંધ આવી ગઈ હોય, સૂંઘ્યું હોય, કદાચ અડ્યા ન હોય, ઊંઘ્યું ન હોય, પણ સંભવ છે જોયું હોય. કદાચ અડ્યા ન હોય, ઊંઘ્યું ન હોય, જોયું ન હોય, પણ સાંભળ્યું હોય. સૌથી વધારે આપણે સાંભળેલું છે. કાનનો ઉપયોગ આપણે આંખ કરતા વધારે કર્યો છે. થયો જ છે, થાય જ છે. કેમ જે જેટલું સાંભળ્યું છે એટલું આપણે જોયું નથી. અમેરિકા વિશે સાંભળ્યું છે ને તમે? જોયું છે? એવું ઘણું છે, આત્મા વિશે, પરમાત્મા વિશે, ધામ વિશે, અક્ષરધામના મુક્તો વિશે, બધું ઘણું સાંભળ્યું છે, એટલું જોયું નથી. એટલે આંખના કરતા કાનનો ઉપયોગ વધારે થાય છે. પછી જુઓ, નાક આદિ ઇન્દ્રિયો કરતા આંખનો ઉપયોગ વધારે થાય છે. કારણ કે આપણે ઊંઘ્યું ન હોય, ખાધું ન હોય, જોયું હોય, બજારે નીકળીએ તો જલેબી, ગાંઠિયાની, મીઠાઈની દુકાન આવે, આપણે ભાળી કરા, એને અડવા ન મળે, ઊંઘવા ન મળે, ખાવા ન મળે, દેખાય તો કરું. માટે બીજી બધી ઇન્દ્રિયો કરતા આંખનો ઉપયોગ ઘણો વધારે છે આપણા જીવનમાં. અને આંખ કરતા વધારે જો ઉપયોગ કોઈનો હોય તો એ ઇન્દ્રિયનું નામ છે ખાન. અને બે આપ્યા છે ભગવાને. બીજી વાત કે આ જગતમાં કોઈ વસ્તુ ખાધે કે ન ખાધે એનામાં હેત કે કુહેત થાય, સૂંઘે કે ન સૂંઘે એનામાં હેત કુહેત થાય, અડે કે ન અડે એનામાં હેત કે કુહેત થાય, દેખવાથી હેત થાય કે દેખવાથી કુહેત થાય, એના કરતા વધારે વધારે હેત થવાનું કારણ કાન છે અને કુહેત થવાનું કારણ કાન છે. કાને કરીને સાંભળવાથી જ આપણને કોકનામાં આદર થઈ જાય છે, અને કાને કરીને એવું સાંભળવાથી જ આપણને કોક પ્રત્યે તિરસ્કાર થઈ જાય છે. પ્યાર અને તિરસ્કાર થવામાં શબ્દો જેટલા આપણા કાનથી અંદર આવે છે અને ભાવ ભજવે છે, શબ્દો એટલો ભાવ બીજી કોઈ ઇન્દ્રિયથી અંદર આવતા વિષયો નથી ભજવતા. આ દુનિયામાં શબ્દો સાંભળીને ઝઘડા થયા છે એટલા આંખે જોવા થયા છે, નાકે હૂંઘવા થયા છે, ચામડી તડવા થયા છે, જીભથી ચાખવા થયા છે, સૌથી વધારે ઝઘડા શેમાં થયા છે? સાંભળવા છે. તમે કઈક સાંભળી ગયા, ઉપડ્યું, તો સાંભળવાથી જો બહુ ઝઘડા થયા હોય તો સાંભળવાથી બહુ ઝઘડા મીટ્યા પણ હોય, સાંભળવાથી જો બહુ વેર થયું હોય તો સાંભળવાથી હેત પણ બહુ જ થયું હોય. કેમ જે એ ઇન્દ્રિય જોરદાર છે, એનું કામ બહુ જાજુ છે, માટે એના સારા મોળા પરિણામો જીવનમાં સૌથી વધારે હોઈ શકે, નિર્વિવાદ વાત છે. કોઈનામાં હેત થાય કે કોઈનામાં કુહેત થાય, વધારે વધારે ભાવ કોણ ભજવે છે? શબ્દો, શબ્દો. એ વિષય આવે છે એટલા માટે એનું અત્યારથી કહેવા માંડું છું, હવે લગભગ જ આવે છે. યો ગુણમ જાણાતી, માણસ ગુણ જાણે તો હેત થાય, હેત થાય તો એનો આદર થાય. ભગવાનના બારામાં આપણે ખૂબ જાણીએ તો ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનનો આદર થાય. પણ બાપા, ભગવાનના બારામાં આપણે પ્રથમ આંખથી કામ લઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, ધામ ધામીન મુક્તો આત્મા એક વસ્તુ ભાળીશ ખરી, માત્ર સાંભળીને જ ભગવાન છે, એક અવધામ છે, ત્યાં તેજમાં મુક્તો છે ને એ બધા દિવ્ય છે. આ પછી અનુભવ થાય, પણ સૌ પ્રથમ તો પહેલા વહેલા કોણ કામ કરે છે? કાન જ. ત્યાં ક્યાં ભગવાનને તમે અડ્યા છો? ત્યાં ક્યાં ભગવાનને તમે ઊંઘી આવ્યા છો? ત્યાં ક્યાં ભાળી આવ્યા છો? કાન જ કામ કરે, શબ્દો જ. એટલું બધું અગત્યપણું કાનનું છે, ક્યાંને કે શબ્દોનું છે. કોઈ દિવસ આપણે આપણી આખી જિંદગીમાં આપણા કાન અને આપણા કાનમાં પેસતા શબ્દો અને એ શબ્દોથી આપણા જીવનમાં આવતી અસરો વિશે ક્યારેય ઊંડું વિચાર્યું નથી. આપણા કાનમાં આ જગતમાંથી આવતા શબ્દોએ જે જે ભાવ ભજવો છે આપણા જીવનમાં, એને વિશે આપણે ક્યારેય ઊંડું વિચાર્યું નથી. ભાગ્ય જ કોઈક વસ્તુ એવી હશે કે જેનો સાક્ષાત અનુભવ કરવાથી તમને હેત થયું હોય અથવા તો વેર થયું હોય. મોટી ભાગની આ દુનિયાની બધી બાબતોનો કાનથી સાંભળીને જ આપણે આદર કર્યો હશે અને કાનથી સાંભળીને જ એનો તિરસ્કાર કર્યો હશે. એટલા માટે શ્રવ્યાશ્રવ્ય વિષય અતિશય ઇમ્પોર્ટન્ટ છે. આ સાંભળાય અને આ ન સાંભળાય, બોલો. આપણે લગભગ વાત એવી સાંભળી છે કે આ ખવાય ને આ ન ખવાય, આ અડાય ને આ ન અડાય, આ જોવાય ને આ ન જોવાય. પણ એના બધા કરતા વધારે વિવેક તો આ જરૂરી છે કે આ સાંભળાય ને આ ન સાંભળાય. પહેલું ત્યાંથી જ શરૂ થાય. હારું મોડું સાંભળવાથી જ આપણા હૃદયમાં હારા મોડા વિચારો શરૂ થાય છે. કારણ કે કોઈ વસ્તુને આપણે અડવું હોય તો એ વસ્તુ સાક્ષાત જોઈ, કોઈ વસ્તુને સૂંઘવી હોય તો પણ એ વસ્તુ સાક્ષાત જોઈ, કોઈ વસ્તુ ખાવી હોય તો પણ એ વસ્તુ સાક્ષાત જોઈ, અને કોઈ વસ્તુ તમારે જોવી હોય તો પણ એ વસ્તુ સાક્ષાત જોઈ. પણ એક જ ઇન્દ્રિય એવી છે કે તમારે કોઈ વિશે સાંભળવું હોય તો એ વસ્તુ સાક્ષાત હોવી એવી કોઈ જરૂરિયાત નહીં. ગમે ન્યા ગમે તે વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય કે ગમે તે હોય, એને તમે એની હાજરી વિના એના બારામાં હારામ હારું સાંભળીને એમાં ભાવ કરી શકો છો. અને એને માટે શબ્દોથી વધારે બીજું માધ્યમ કોઈ છે? અને મોટા ભાગનું તો આપણે સાંભળી સાંભળીને જ બધું જાણ્યું છે, બધું શીખ્યા છે. એક વાત તમને કહું, આપણને ભગવાને પાંચ જ્ઞાન ઇન્દ્રિય આપી છે. હવે ભગવાન તમને એમ કહે કે આ પાંચ માંથી તમારી ચાર ઇન્દ્રિયો લઈ લેવી છે, એક જ તમને રવા દેવી છે. તમે કોઈ રવા દઈએ, પાંચ કરો તો કઈ એક રાખશું? કઈ રખાય? તમારો હું મંતવ્ય છે, ચાર લઈ લેવાના છે, એક જ રાખવાની છે. જો ભગવાન એમ કે તમારી એક ઇન્દ્રિય મારે લઈ લેવી છે, બાકીની ચાર રવા દેવી છે, તો મને ખબર છે આપણે કહી દઈ નાકના દેવતા ઉઠી જાઓ, ગંધ દુર્ગંધ ન આવત કઈ નહીં, ચાલો ચાલશે. અને પછી ભગવાન એમ કે હજી એક બીજી ઇન્દ્રિયનું દાન દઈ દો તો વિચારે ચડીએ. હવે રસના ઇન્દ્રિય ઉઠી જવા દેવી છે તો હાલું ખાવાનું ભાવે નહીં, કાંઈ હવાદ આવે નહીં, તો પછી ત્વચા ઇન્દ્રિયના દેવતા ઉઠી જવા દેવા છે તો સાલી કાંઈ પરસા પરસે નહીં, ખબર પડે નહીં, કોકને કેળથી પાછળનું શરીર ખોટું થઈ જાય, એને ખબર જ પડે નહીં, મકોડો ચડે, ભીતગરડી પડે, ઝાડા પેશાબભાઈ એની મેળે થયા કરે, એને ખબર ન પડે કે આ સાલું થઈ ગયું છે કે બન છે. તો પરસે ઇન્દ્રિય ઉઠી જવા દેવી છે. તો પછી આંખના દેવતા જતા રહ્યો, જાઓ નથી અમારે કઈ જોવું, એમ કરવું છે. કે પછી કાનના દેવતા જવા દેવા છે, કે જવા દેવા, અમારે દુનિયામાં હવે કઈ સાંભળવું નથી, હું નક્કી કરીશું. કાન તો જોઈ જ, અનુભવી દાદા બોલ્યા, કાન તો જોઈ જ, સમજાણો. વો આંખ સે ભી અતિ મહત્વ કી ચીજ હૈ. એના માટે એક મોટા મોટા પુરાવા આપો. સ્વામી શરણાનંદજીનો, સ્વામી શરણાનંદજી 10 વર્ષના હતા ત્યારે એની આંખો જતી રહી, પણ એને કાન હતા. તો કાન દ્વારા પંડિતો પાસેથી ઉપનિષદો, વેદાંત, બધા શાસ્ત્રો, કથા સાંભળી સાંભળી અને એટલા મહાન જ્ઞાની બન્યા. એના પ્રતિપાદન કરેલા સૂત્રો આપણે વાંચીએ છીએ ને, વાગોળીએ છીએ ને, એમને આંખ નહોતી. અને હવે હું તમને એ કહું કે એમની 10 વર્ષની ઉંમરે આંખ જતી રહી હતી, બરાબર છે, પણ કાન હતા. તો કમાલ એમણે કરી. અને હું તમને એ બી કહી દઉં કે કાન વયા ગયા હોત ને જો આંખો રહી ગઈ હોત તો આવું ન થાત. અને એટલા માટે ભાગવતમાં કહ્યું છે કે શ્રવણ ઇન્દ્રિય દ્વારા જેટલા પરમાત્મા હૃદયમાં ઉતરે છે એટલા બીજી કોઈ ઇન્દ્રિય દ્વારા ઉતરતા નથી, કોઈ ઇન્દ્રિય દ્વારા નહીં. જોવામાં તો બધું આવતું નથી, પણ સાંભળ્યામાં બધું આવે છે. તોય પણ બધી ઇન્દ્રિયો કરતા આંખ અને કાન બે મહત્વના છે, સમજાણું. હજી ભગવાન એમ કે તમને બે ઇન્દ્રિયો જ રવા દેવાની છે, ત્રણ લઈ લેવાની છે, તો મારી ભલામણ છે, નાક જીભ ને ત્વચા ત્રણેય દઈ દીજો, આંખ ને કાન બે રાખજો. અને એમાંથી જો એક લઈ લેવાનું કે તો કાન રાખજો, બેઠા બેઠા કથા સાંભળ્યા કરજો. હા, બેડો પાર થઈ જાય. આ બે ઇન્દ્રિયો બહુ બળવાન છે. એટલા માટે કે આ છે ને દૂર દૂર સુધી તાકાત ધરાવે છે, બાકી કોઈ ઇન્દ્રિયોમાં એવી તાકાત નથી. સાંભળીને જયારે ઓડે ને તઈ ઊનું છે કે ટાટું છે ખબર પડે, ઓડે તારે બોલો. અને કાન તો છે ને 1 કિલોમીટર ઉપર ભડાકો થયો ને તો સાંભળે આઈ રહ્યો રહ્યો, એને કઈ કાનમાં ભડાકો કરો ત્યારે સાંભળો એવું નથી, બોલો. અને જીભને તો છે ને હાકર જીભમાંથી અડે ત્યારે ગળ્યું કે મોડું કે લાગે, આગેથી ઇન્દ્રિયથી બિચારીથી કાંઈ ન થાય, જીભથી ચામડીથી આગેથી એનથી કાંઈ ન થાય, એને ટચ થાય તારે જ એને કંઈક ખબર પડે. આંખ તો કેટલું દૂર સુધી ભાળે કે કોક આવે છે, એને એરિયા મોટો છે આંખનો કાનનો. એટલે મહારાજે એ બેને વધારે કાબુ રાખવાની વાત વચનામૃતમાં કરી છે, હું હમણાં કહું છું બધું. આ તો મારી મેળે એટલું તમને કહ્યું. તો ભગવાન વિશે, ભગવાનના ધામ વિશે, ભગવાનના સંતો વિશે અને આત્મા વિશે આપણે સાંભળ્યા કરો, એમના ગુણો જાણો, એ જ એમાં હેત થવાનું કારણ છે. અને હેત થશે તો જ એનો આદર થશે. અને આ લોકના દુર્ગુણો સાંભળો, નાશવંતપણું સાંભળો, સંબંધીઓની સ્વાર્થ મતીને સાંભળો, એની લુચ્ચાઈને સાંભળો, દેહના હાડચામર ને માંસ એમાં રહેલી દુર્ગંધી, અને અંતે આ દેહ દગો દે છે અને આત્માને આમાંથી ઉડી જવું પડે છે, જેમ પંખીને વન હળગે ને માલકોથી ભાગવું પડે એમ જીવને ભાગવું પડે.
માટે એ દેહની દુષ્ટતા સાંભળો. અને વિષય કે જે જીવને કરોડો જન્મથી ભવાટીમાં અલગ ચોરાશીમાં જન્મ મરણમાં ગર્ભવાસમાં ભટકાવે છે એની દુષ્ટતા સાંભળો તો એના પ્રત્યે અનાદર થશે, એ થશે, તે તૂટી જશે. આ રીતે જ્યાં જેનામાં આપણે જેવા ગુણો જાણીશું તો તેઓ તેમાં હેતને આદર થવાનો છે. લ્યો હવે આનો ટૂંકો અર્થ એવો થયો, જે જેમાં ગુણ માને તેને તેમાં હેત થાય, થાય થાય ને થાય. પણ વાસ્તવિકતાને પકડી રાખવી જોઈએ કે ખરેખર ગુણને જ ગુણ માનીએ છીએ ને, કઈક અવગુણને તો પાછા ગુણ માનતા નથી ને. ડાયા સમજો બુદ્ધિશાળી માણસો ખરેખર જે વાસ્તવમાં સદગુણ હોય એને જ સદગુણ જાણે છે અને હેત કરે છે, અને મૂર્ખાઓ તો દુર્ગુણને પણ સદગુણ જાણીને દુર્ગુણીમાં પણ હેત કરે છે, એમાં બંધાય છે અને એમ જ જિંદગી પૂરી કરી નાખે છે અને ખૂબ ખૂબ દુઃખી થાય છે જીવતા અને મરીને પણ લચ્છોરાશી ગર્ભવાસ જમપુરી કેટલાય કષ્ટો એ જીવ સહે છે. કેમ જે એને શું સારું કહેવાય ને શું ખરાબ કહેવાય, કોણ હારા ને કોણ ખરાબ એનું જ્ઞાન જ નથી. એટલે એ તો બિચારા જેને હારા માને, જેને ગુણ માને, જેમાં સુખ માને, જેને પોતાના માને, એમાં હારી પેઠે હેત કરીને જિંદગી જીવે છે અને પછી પારાવાર કષ્ટો સહન કરે છે. વાલા ભક્તો, આપણે સારી રીતે જાણ્યું કે ગુણોનો આદર તો એ જ કરી શકે છે જે ગુણોને જાણે છે. હવે થોડુંક એ સાંભળવું છે, ગુણો જાણે ત્યારે પ્રેમ થાય કે પ્રેમ થાય ત્યારે ગુણો જાણે? સવાલ છે. આપણને કોઈનામાં પ્રેમ થાય છે તે શેને લઈને થાય છે? મોટો પ્રશ્ન છે. તમે તમારા જીવનનો અનુભવ કરીને બોલો, તમને જ્યાં જ્યાં પ્રેમ થયો છે, હેત થયું છે, ખેંચાણ થયું છે, એ હેને લઈને થયું? ઠીક છે, બધી બાજુનો વિચાર કરો. હેત થવાની બાબત ઘણી વિચિત્ર છે. હેત થવાની બાબત ઘણી વિચિત્ર છે એમ પાદરું બોલીએ તે વાત ઠીક છે, પણ એ સર્વાંગી લક્ષણ નથી. ક્યાંક ગુણ જાણીને હેત થાય છે અને ક્યાંક મારા જાણીને હેત થાય છે. આપણા છોકરા બહેરામાં ગુણ જાણીને આપણને હેત નથી. મારો દીકરો છે, મારી દીકરી છે, હા થાય છે ને હેત. પછી આમાં ઘણા કુલક્ષણ હોય, પણ મારા પણ છે એટલે હેત છે. ક્યાંક સ્વાર્થ હોય ને એને લઈને હેત થાય છે, સ્વાર્થની પૂર્તિ થતી હોય એટલે હેત થાય છે. સાચું ન કહેવાય, પણ તો પણ સ્વાર્થને લઈને માણસને હેત થાય છે. આવા ઘણા કારણો છે. કોઈને કોઈનું કઈ ગમી જાય, હેત થઈ જાય. એનું રૂપ ગમે, એની વાણી ગમે, લાગી જાય છે માણસ. બોલો, તમે એ પણ જાણતા હશો, ઘણાને અમુક ગાયક બહુ ગમે. કેમ? જે એનું ગાવણું, એનો અવાજ, એની હલક, એના લેકા એને બહુ ગમતા હોય. પછી એના રૂપ હામું ન જોવે, રૂપ જે હોય તે પણ એમાં એ મોહી જાય. આ બધા કલાકારોમાં જે લોકોને ખેંચાણ છે ને એ એની કલાનું હોય છે. પછી જે અભિનેતાઓમાં બધાને હેત હોય છે ને એ એની અદાઓનું હોય છે. એની અરે ગુણને કે રૂપને સંબંધ નથી. એમ હેત તો માણસને એકબીજામાં અનેક પ્રકારે થાય છે, પણ એ હવમાં વધારે ગુણ ઉપર આભારી છે. અને એ ગુણ સૌથી વધારે સાંભળ્યામાં આવે છે ને હેત થાય છે, જોયામાં પછી આવે છે. ઠીક છે. જ્ઞાનથી પ્રેમ થાય કે પ્રેમથી જ્ઞાન થાય, બે થાય. જગતમાં એમ છે ને ભગવાનમાં એમ છે. ઘણાને ભગવાનમાં બહુ પ્રેમ થઈ જાય અને સતત ભગવાનનું સ્મરણ થાય અને ભગવાનનું જ્ઞાન થઈ જાય. તો ઘણાને ભગવાનનું જ્ઞાન થાય, મહિમા થાય, અને પછી પ્રેમ થાય, અને પછી સતત સ્મરણ થાય, અને પછી ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય. બે બાબત છે. આવી રીતનું હોય છે. ભગવાનને જાણીએ, ભગવાનનો મહિમા થાય, મહિમા થાય તો હેત થાય, હેત થાય તો સતત સ્મરણ થાય, સતત ચિંતન થાય તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય. પણ કોઈ કારણે ભગવાનમાં હેત થઈ ગયું, ખરેખરું થઈ ગયું, આ ભગવાન જ છે એવી ખબર નહોતી, પણ હેત થઈ ગયું ને સતત સ્મરણ થયું તો એને એવી ખબર પડી જાય કે આ ભગવાન છે, એને જ્ઞાન થઈ જાય છે. સતત સ્મરણને લઈને જ્ઞાન થઈ જાય છે. સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે હે યો માયા સંતતયાનુ વૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. આ શ્લોક એવું કહે છે કે સતત પ્રેમને લઈને જો એનું ચિંતન થાય તો ભગવાન એને મળી જાય છે, એ ભગવાનને માણવા માંડે છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ વાત તો કરી જ છે, ભગવાને વાત કરી છે. કોઈ પણ પ્રકારે પરમાત્માનો સંબંધ, ભગવાનનું ચિંતન જીવને તારી દે છે. એ ભગવાનને ભગવાન જાણીને કર્યું હોય કે પછી ગમે તે એને પોતાનો દીકરો જાણીને હેત કર્યું હોય કે પતિ જાણીને હેત કર્યું હોય, પણ ભગવાન અરે જો હેત થયું તો બેડો પાર થઈ જાય. એ વસ્તુ જ એવી છે. એક્ઝામ્પલમાં આપણે કેવું હોય તેમ કહેવાય કે ઝેરને તમે અમૃત માનીને પીવો તો પણ એ તમને માની નાખે, અને અમૃતને તમે મરી જવા માટે ઝેર માનીને પીવો તો પણ એને પીવાથી તમે અમર જ થઈ જાઓ. એમ ભગવાન હારે જેને હેત થઈ ગયું એ પછી જે જાણીને થયું હોય તે પણ એ તરી જાય. કેમ જે ભગવાન એવા છે, માટે ભગવાનના અક્ષરધામના વગેરેના આપણે ગુણો સાંભળ્યા કરીએ તો આપણને જરૂર એમાં પ્રેમ થાય. સીધો પ્રેમ થઈ ગયો છે એને તો ક્યાં કાંઈ જરૂર છે, તેને રાત દિવસ હરી 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 હૈયું રટ્યા કરે એને તો મારા ભાઈ એની મસ્તી જ ચડી ગઈ છે, હવે એ સવાલ જ ક્યાં છે. પણ આપણે હજી ભગવાનમાં એવી પરાભક્તિ ઉત્પન્ન નથી થઈ તો સાંભળો, ભગવાનને સાંભળો, ખૂબ સાંભળો, એના ચરિત્રો પરચા વર્ણન તો થઈ જાય. ગુણો સાંભળીએ ને તો દ્વેષ હોય તો પ્રેમ થઈ જાય. જાપાનની એક એરલાઇન કંપની હતી, એમાં એક કર્મચારીએ ભૂલ કરી તો ટાઈમે પ્લેન પહોંચવાને બદલે થોડુંક મોડું પહોંચ્યું. હવે પાંચ જ મિનિટ મોડું પહોંચ્યું છે, પણ લોચા લાપસી ત્યાં ચાલે નહીં. એમાં અનેકની જાનનો ખતરો હોય છે, પણ આને ભૂલ કરી એટલે પ્લેન મોડું પડ્યું, એટલે લોકોની બહુ ફરિયાદો આવી. કંપનીના માલિક આગળ તો ફરિયાદો બધી પહોંચી. પછી એ ભાઈ આવ્યા અને બોલાવ્યા, જેણે ભૂલ કરી હતી એણે ભૂલ કબૂલાત કરી લીધી કે મારી ભૂલ થઈ છે અને તમારે આ બધી ફરિયાદ સાંભળવી પડે. પછી એ કંપનીના માલિકે એ પ્લેનના જે સ્ટાફ હોય ને સ્ક્રૂ, એને બોલાવ્યો. એમાંથી 25 માણસોને ભેગા કર્યા અને માલિકે એમ કહ્યું કે આવી રીતે પ્લેન મોડું પડે એ આપણી આબરૂનો સવાલ છે, આ તો ગાફલાય કહેવાય, આવું ચાલે નહીં. આ ભાઈએ બહુ ખોટું કર્યું, પણ તમે બધાય કો એમ કરવું છે? તમે કયો એ એને સજા આપીએ, ફરી વાર આવી ભૂલ ન થાય. ત્યારે એ 25 માણસોએ કંપનીના માલિકને એમ કીધું કે એને રજા જ દઈ દો, ગેટ આઉટ. આવી તે ગાફલાય ચાલતી છે? આ થોડી ખેતી કરવાની છે કે કલાક મોડા વાડીએ જાવ તો હાલે, અહીં તો સેકન્ડમાં ગણતરી હોય. સેકન્ડ નો ફેર પડે તો એકબીજા પ્લાન અથડાઈ જાય, ગમે તે તકલીફ થાય. ઢોર સારવા જાવ ને પ્લાન હાંકવા, એ બે માં ફેર છે. પાડા પાયલોટ તો તમે જોવો, ગામો ગામ જોઈએ એટલે મળે. ગમે એને પૂછો તો કે છે મેં ઢોર સારેલા, ખરું ને? હા, પણ કોઈ એમ કે છે કે મેં પ્લાન હાંકેલું? કેમ જઈ કામ કઠણ છે. બધાએ કહી દીધું રજા આપી દે ભાઈ. એક ડાયા માણસે એવી વાત કરી કે શેઠ માફ કરજો, એક વાત કહું, બોલો. આપી જ દેજો, રજા આપી જ દેવી છે, કાંઈ વાંધો નહીં. પણ એ ભાઈએ કંપનીના વિકાસ માટે જે જે કર્યું છે આજદી સુધી, તેને જરા યાદ કરી થોડી કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પછી રજા આપો તો એને ને આપણે સંબંધ હારારે. જરા કહે એનું સન્માન, વિદાય સન્માન પ્રોગ્રામ રાખી દો ને એની આજ દિવસ સુધીની જે જે કાંઈ આ કંપની માટે સેવા વગેરે છે એને જરા બિરદાવીને આપણે રજા આપો. બધાને ઠીક લાગ્યું, પ્રોગ્રામ કર્યો કે એને બિરદાવીએ. પછી બધા એને રજા દેવા માટે થોડુંક બિરદાવવા ભેગા થયા. મજા આવે એવી વાત છે. પછી એક ભાઈ બોલ્યો કે આ ભાઈની કુનેહ એટલે કેવી પડે, એની કુનેહથી આપણામાં ઘણો કંપનીમાં ફાયદો છે. એક ભાઈ ઉભો થઈને એના ગુણ કહેવા માંડ્યો કે એનું નિર્માની પણ કહેવું પડે, ક્રોધ તો કોઈ દી કરે નહીં. એક ભાઈ કે મને એમની વાણીનું આકર્ષણ છે, એની વાણી મીઠી બહુ, એની વાણી સાંભળવી હોઉં ને ગમે. એ ઘડીક વાત કરે ત્યાં પ્લેનના પેસેન્જરો ખુશ થઈ જાય, ફરી વાર એને આ પ્લેનમાં આ એરલાઇન્સમાં આવવાનું મન થાય, ટિકિટ લે. એક જણ કે એનું દિલ ઉદાર બહુ, કોઈને માટે કઈ કરવું હોય કરી શકે. બીજો કે પણ એનું હૃદય પ્રેમાળ છે, બધા સાથે પ્રેમથી વાતચીત કરે. એક કે એનું મનોબળ બહુ ઢળ છે, અશક્ય કામને પણ એને આ કંપનીમાં શક્ય બનાવ્યું છે, એના મનોબળને આભારી છે. એક કે ભાઈ એને કામ પાર પાડવાની જે કુનેહ છે ને કળા ગજબની છે. એક કે એનો મળતિયો સ્વભાવ છે, એને કારણે અજાણ્યા માણસો સાથે એ એકદમ જાણે હાવ નજીકના મિત્ર હોય એવું કરી નાખે. અરે બીજો કે એ તો ઠીક વિરોધી માણસને એ પોતે છે ને પોતાનો કરી શકે છે, વશ કરી શકે છે. એટલી બધાની વાત સાંભળી પછી કંપનીના માલિકે એમ કહ્યું કે સાંભળો, એરલાઇન આપણી ચાલુ છે તે દિવસે ખાલી આપણે 5 પ્લેન થી આ શરૂ કરી હતી કંપની, અને ત્યારથી એ ભાઈ આપણી કંપનીમાં છે. અને આજે આપણી કંપની પાસે 350 પ્લેન છે, અનેક દેશો સાથે આપણા સંબંધો છે, અને આ કંપનીના વિકાસમાં અનેક દેશો સાથે સંબંધ જોડવામાં મોટામાં મોટો જો કોઈનો ફાળો હોય તો એ ભાઈનો જ છે, એનો જ છે, એમ કંપનીના માલિક બોલ્યા. ત્યારે ત્યાં હાજર થયા હતા ને 25 જણાની આંખમાં જલજલી આવ્યા, બધાએ પોતાનો રિપોર્ટ બદલી નાખ્યો. બધા કહેતા હતા ને રજા આપી દો, બધાને એની માથે દાજ ચડી ગઈ હતી ને, એની જગ્યાએ પ્રેમ થઈ પડ્યો. કારણ શબ્દો, એને વિશે સારું સાંભળ્યું, રિપોર્ટ બદલાણા, દેશને બદલે હેત થઈ આવ્યું. જોયો શબ્દની તાકાત, બોલો ખબર હતી આપણને આવી. અને એના માલિકે પણ પ્રેમથી બોલાવી, એને રજા દઈ દેવાને બદલે એનું સન્માન કર્યો અને $500 પગાર વધારી આપ્યો. એક જ નાની એવી ભૂલને કારણે કાઢી મૂકવા તૈયાર થયેલા તે જ વ્યક્તિઓએ જ્યારે તેના ગુણો અને કાર્યોને જાણ્યા સાંભળ્યા ત્યારે સૌના મસ્તક ઝૂકી ગયા. તેમ જ્યારે વ્યક્તિ ગુણોને જાણે છે ત્યારે તેમને તેના પ્રત્યે ખૂબ જ પ્રેમ થાય છે, અને જેના પ્રત્યે જેને પ્રેમ થાય તેનો તે આદર કરે છે. માટે આપણે આ કથા વાર્તા ખૂબ જ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને પણ આખી જિંદગી કથા વાર્તા ખૂબ જ સંભળાવી હતી અને ખૂબ જ સાંભળી હતી. માર્કંડેય મુનિએ જયારે બાલ ઘનશ્યામના જોશ જોયા ત્યારે એમ કીધું હતું કે ધર્મદેવ, હે મૈયા ભક્તિ, આ તમારો લાલ ઘનુ કથા સાંભળવામાં તો પૃથુ ભગવાન જેવા થશે. ને મહારાજે એક આસને બેસી બેસી 10-10 કલાક પ્રાગજી પુરાણી વગેરે સંતો પાસે વંચાય વંચાય કરીને મહાભારત ને રામાયણ ને ભાગવત ને ઓલી સ્મૃતિ ને ઓલ્યું બધું બહુ સાંભળ્યું. અને એવાય મહારાજના જીવનમાંથી પ્રસંગો મળે છે કે ભાગવતની 7-7 પારાયણ ઉપરા ઉપર ભગવાન સ્વામી નારાયણે એક પલોઠીએ બેહીને સાંભળી છે. શ્રવણ, આપણે તો ઘડીક કથા સાંભળીએ ત્યાં ઠાકી જઈશ, ખરું ખોટો ખબર નથી આપણને કે આને સાંભળવાથી શું મળે. બોલો, નારદજીએ રૂકમણીને શ્રી કૃષ્ણના ગુણ કયા અને રૂકમણીને ભગવાનમાં પ્રેમ હિલોળે ચડ્યો, એને ક્યાં ભાળ્યા હતા શ્રી કૃષ્ણ? જો શ્રીહરિ કે સંતોના ખાલી સદગુણો જ સાંભળીએ ને, અને એ વાતનો જો શિકાર થાય તો માં હેત અપાર થઈ જાય છે. આ વાત આમ જ છે. રૂકમણીજીએ તો પ્રતિજ્ઞા લઈ લીધી કે વરુ તો શ્રી કૃષ્ણ ને વરુ, નહી તો જીભ કરડીને મરુ. અને હારવાર એમ પણ કીધું કે દમઘોષના દીકરા શિશુપાળ ને તો નહીં જ વરુ, કેમ જે એના બધા અવગુણ સાંભળેલા. પછી તો ભગવાનને વરવા લક્ષ્મીજી જે તલપાપડ થયા છે. પછી ઓલા ભૂદેવને પત્ર લખીને દ્વારિકા મોકલ્યો, કા મવાના દરિયા પાસે કુંદનપુર ગામ અને ક્યાં દ્વારિકા. તો ભગવાન એક રાતમાં પોગાડી દીધો, અને પછી ભગવાન ત્યાંથી રૂકમણીને વરવા નીકળ્યા. આ બાજુ રૂકમણીએ કીધું, લગ્નની આગલે દિવસે માં ભવાનીને દર્શને જવાનો રિવાજ એ કુળમાં, એના કુળદેવી, અને ગામ બહાર મંદિર. એટલે રૂકમણીજી સરખી સહેલીઓની સાથે માં ભવાનીના દર્શને આવ્યા. અને શ્રી કૃષ્ણ ભગવાને ઓલે બ્રાહ્મણ ને કીધેલું કે જરા પ્લાન આ રીતે છે કે તમે જયારે ત્યાં માતાજીના દર્શન આવશો ત્યાંથી હું તમને ઉપાડી લઈશ, જાણો. પછી રૂકમણીજી દર્શન કરીને વળ્યા એ આમ ઝીણી ઝીણી આંખે જોયા કરે, ક્યાં ઉભા છે એમ સમજ્યા. ઘુમટ ખોલીને જરાક આમ જોયું ને તો કેટલા બેભાન થઈને પડી ગયા. ભાગવતમાં લખ્યું છે ત્યાં ભગવાન ત્યાં જ ઉભા હતા રસ લઈને, સમજાણું. ઝાલજો દ્વારિકાધીશ આમ કીધું ને ભગવાન બાવડું ઝાલી રથમાં ખેંચ્યા અને હાંકી મેલ્યો રથ. પણ ભગવાનને વરવું તું તો કુંદનપુરથી બહાર નીકળ્યા રૂકમણીજી, કુંદનપુરથી બહાર આવવું પડે બાપા. એમ આપણે જો પુરુષોત્તમને વરવા હોય ને તો કાયા નગરમાંથી બહાર નીકળવું પડે, દેહ ભાવ રાખીને આપણે પણવા નીકળ્યા છીએ. આ લોંધા લોસાને ભગવાન ન લઈ જાય, આત્માને લઈ જાય. દેહ ભાવમાંથી પર થવું પડે બાપા તો ભગવાન ઉપાડે, ઠીક છે. એ રીતે જ કુશલ કુંવરબાઈની વાત છે, એ રીતે જ છે. એને ક્યાં સ્વામિનારાયણ જોયા? એ તો અહીંયા વાલા પરમ ચૈતન્ય સ્વામીનું જરા અપમાન થયું, એ વળી રેહાઈ ન્યા ગયા અને એને રાણીને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સંભળાયો. હો, જેમ નારદજી રૂંભળાયો રૂકમણીને અને રૂકમણી ગાંડા થયા, એમાં સ્વામીએ કુશલ કુંવરબાઈને ધરમપુરમાં મહિમા સંભળાયો અને આ ડોશી ગાંડા થયા. બહુ મોટી ઉંમરના હતા. અને પછી ભગવાન સ્વામિનારાયણને જોયા નહોતા તો પણ ડાંગર હાથે ફોલી ચોખા કાઢી મુરબ્બો અથાણું વગેરે બનાવડાવી સ્વામિનારાયણ માટે મોકલ્યું હતું એને, એના દીવાન ને મંત્રીઓની સાથે વાઘાન ઘરાણા લઈને એ લોકો આવીને પૂજા કરી. કેટલો મહિમા થયો છે. અને પછી પરમાત્માને આમંત્રણ આપ્યું અને પોતાનું જીવન સમર્પણ કર્યું. ભાર કચેરીમાં 21 વાર ભગવાન સ્વામિનારાયણને ભેટ્યા એમ ગુણાત્યાન સ્વામી કહે છે. કેટલો મહિમા થયો બોલો. પરચો કઈ એક નહોતો બતાવ્યો કુશલ કુંવરબાઈને, પણ એક સંતે એવો પ્રગટ પુરુષોત્તમનો મહિમા ગાયો તે 700 ગામડાનું રાજ્ય અને બધું જ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ઢગલો કરી નહીં. આમ છે, જો મહિમા સાંભળીએ તો આવું પરિણામ આવે. એ જ થાય, ગુણ જાણીએ જ થાય. તો ઉદયપુરના રાણી જમકુબાઈએ બ્રાહ્મણો પાસેથી મહારાજના ગુણો સાંભળ્યા તો રાજપાટનો ત્યાગ કરીને મહારાજને મળવા હાલી નીકળ્યા. ઊંટિયાના ખોખામાં તણીદી હંતાણા, આ બધી વાત આપણે સાંભળી છે. આપણી તકલીફ શું છે? આપણે ભગવાનના ઉપકારને, ગુણોને, મહિમાને બહુ યાદ નથી કરતા. યાદ કરીએ તો આપણે ભગવાન માટે ફના થઈ જવા તૈયાર થઈએ. જેટલા રૂપિયાના અને સ્ત્રીઓના ગુણો એનું બધું યાદ કર્યા કરીએ છીએ, એની જરૂરિયાતને અનુભવીએ છીએ, એટલી પરમાત્માની આવશ્યકતાનો અનુભવ આપણે કરતા નથી. ભગવાન તો બહુ દયાળુ છે. ભગવાને આપણું જેટલું સારું કર્યું છે, આપણને જેટલા સુખિયા રાખ્યા છે, એટલા ક્યાં ધને રાખ્યા છે? કોઈ સ્ત્રીએ રાખ્યા છે? કોઈ છોકરાએ રાખ્યા છે? કોઈ મા બાપમાં એવી તાકાત છે? ભગવાન જેટલા આપણામાં એણે ઉપકાર કર્યા છે. એક ભગવાનનો ભગત હતો, એના ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. માઇક ભગત, અરે ભગત કે હે નાથ, સંસારમાં અનેક મુશ્કેલીઓ છે, એ સમયે ચિત્ત સ્વસ્થ રહે, ધીરજ રહે, બળ રહે એવું કંઈક આપો, અમારે તો હાલતા મુશ્કેલી આવીને ઊભી રહે, માટે કંઈક કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે ભગવાન કે ભક્ત, તારા ગુણથી અને ભક્તિથી હું તને વશ થયો છું, તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે રહીશ. ભગત કે પાકું છે? પાકું પાકું, મને કેમ ખબર પડે તમે મારી હારી નહીં રહેશો? ભગવાન કે તું જ્યાં જા ને ત્યાં પાછળ જોજે, મારા બે પગલા દેખા હે. એમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભગત ત્યાંથી આવ્યો ને વાહે જોયું તો પગલા પડતા આવે, ખુશ થઈ ગયો કે ભગવાન મારી આરે. હવે ભગત એક દિવસ નદીની કિનારે ફરતા હતા કુણી રેતી, ત્યાં એના ફોનમાં રિંગ વાગી. હેલો, શું થયું? કે તમે પેલો ધંધો કર્યો હતો ને એ વેપારી ડૂબી ગયો. હું કહો છો? આપણે કેટલી તો કરોડો ની ખોટ ગઈ. ભગત તો વિચારે સડી ગયા. એ ફોન મૂક્યો તો બીજો ફોન આવ્યો. હલો, કે શું થયું? કે આપનો એકનો એક દીકરો અગાશી ઉપરથી પડી ગયો. હા હા, એમ્બ્યુલન્સ બોલાવી છે, તમે ઝટ આવો. એ રિંગ કાપીને ત્યાં તો ધડ લઈને ત્રીજો ફોન આવ્યો. ક્યાં છો ભાઈ? નદીએ. શું ત્યાં શું કરો છો? ભાઈ કડીક ટહેલવા આવ્યો છો. અરે આપણા ઘરે ચોરી થઈ. હે? આ તેજોરી ફાડીને બધું લઈ ગયા હમણે જ. ને બોલો, આ તો બિચારો હવે હાવ લોચ થઈ ગયો. તો એની ફોને તો પ્રાણ અધરસડાવી દીધો. ત્યાં એને યાદ આવ્યું કે ભગવાને મને કીધું તું કે હું તારી હારે હારે રહીશ. પાછળ જોયું ત્યાં તો પોતાના બે પગલા જ પડ્યા. અને ભગતને એમ થયું કરો આ કેવું મુશ્કેલીને ટાણે સંસારીઓ સાથ ન આપે સમજી શકાય, પણ પ્રભુએ પણ મારો સાથ છોડી દીધો અને એ વચન દઈને પગાર કર્યો કે હે પરમાત્મા, આવા દગા કરો છો, મને વચન આપ્યું છે, વરદાન આપ્યું છે, આવી મુશ્કેલીની વેળાએ તમે મારી હારે નથી. ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા એની સામે. હે ભાઈ, જાડે બોજે હારે જ છું. હે? હારે જ છું તો પછી આમ બે પગલા જ કેમ દેખાય? તો કે બે મારા છે. તો મારા પગલાનું શું થયું? કે આવી દુઃખની વેળાએ મેં તને અધલી લીધો છે એટલે તું જીવે છે, તને તેડ્યો છે. નહીતર એક બેન ત્રણ આવા માઠા સમાચાર આવે ત્યાં માણસ ને એટેક આવે, બેભાન થઈને ગોટો વળે ને પડ પાણી. ત્યારે ભગત પગમાં પડી ગયો. વાહ કૃપાળો. બોલો કેવા કૃપાળો. રાજી થયાનું પોતે કરાવી, રાજી થાઓ છો કેવા કૃપાળો. આપણને નિમિત્ત બનાવે, બધું એ જ ઉજાડે, એ જ કરાવડાવે, અને પછી પાછા રાજી થાય. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બેઠા હતા, એમાં મહારાજને સંકલ્પ થયો કે હું આ લોકમાં આમનામ મૂર્તિમાન મનુષ્યાકારે ક્યાં સુધી ફરીશ? એક દિવસ તો મારે રામ અને કૃષ્ણ જેમ આ લોકમાંથી ગયા એમ મારે જવું તો પડશે. માટે મારા ભક્તને માટે કંઈક આલંબન કરું એમ કરીને ત્રણ સંકલ્પ કર્યા. એક તો મંદિરો બાંધવા, બીજો એક જોરદાર ગ્રંથ કરવો, શાસ્ત્ર સાહિત્ય નિર્માણ, અને ત્રીજું પરંપરા સંપ્રદાયની જળવાઈ રહે એને માટે ગાદી સ્થાપન કરવી. આ ત્રણ સંકલ્પ કોણે કર્યા? મહારાજે કર્યા. અને હા ભરજો, જેવા મહારાજે સંકલ્પ કર્યા ને એટલે હરિભક્તો આવીને કહેવા માંડ્યા કે અમારે ગામ મંદિર બાંધો. આને ક્યાંથી હુજ્યું? એટલે મંદિર બાંધો અમારે ગામ કોને કરાવડાવ્યું? એ વાત છે. પહેલા પુરુષોત્તમે સંકલ્પ કર્યો, પછી બધા ભગતને સંકલ્પ થયો. હા, આ કેટલી અદભુત કથા છે. બધા એમ કહેવા માંડ્યા અમારે ગામ મંદિર બાંધો. કોનો સંકલ્પ હતો? એ આપણો નહીં, એ બાપાનો હતો. એનો હતો એટલે આપણે થયો. અને આપણે શું માનની ખબર? મને આવો સંકલ્પ થયો. એ રવા દે, એ રવા દે, મને આવું હોજો. રવા દે ને બાપા, હું કામ અમથે અમ તો વજન લેશ, બિહાઈ મરીશ. આખું જગત માત્ર ને માત્ર એને આધારે હાલે છે, એ જ ચલવે છે. આપણે જેટલું માથે લેશું ને એટલું આપણા માથે આવી જશે અને એ છટકશે. માટે તેરા તુજકો અર્પણ કરીને જવા દો ને તો હળવા ફૂલ રહેવાય, હર્ષ શોક થી પર રહેવાય, અને ભગવાનમય રહેવાય. પણ જીવને બિચારાની એમ થાય છે કે હું કાંઈ નહીં, બધું તું જ. એ ઠાકોરજી બધું તું જ, અમે કાંઈ નહીં, તે તું થા તારે મોટ ભાભી, જો હું મરીશ કોડા તારાથી ઉપડે નહીં, આ મારા માથે રવા દે. નરસિંહ મહેતાએ ભગવાન માથે નાખ્યું, ભગવાન એના 52 કામ કર્યા. મીરાબાઈ ભગવાન માથે પડી, ઝેરના અમૃત કર્યા. દાદા ખાચર ભગવાનને પગે ટીંગાઈ ગયા તા, આખો વ્યવહાર સ્વામિનારાયણે ઢહીડ્યો. ક્યાં જાય ઠાકોરજી? અને આપણે લઈ મીંડ્યા છીએ, મારે હાથમાં છે એ બરોબર છે, હું કરું છું, બધા મને જાણો, મારે હુજ્યું, મેં કર્યું. તો ભગવાન કે કરી કુટ હટવાય તારે કે પ્રભુ કેમ હું થયું? તું સોન બધું કરતા હતા, તને હુજે છે ને, બુદ્ધિ છે ને, આવડે છે, કઈ હાલતું નથી મગજ, એમ થયું. બસ ભગવાન પાછો કાઢે, મકોડા પાણીમાં પીડ્યો હોય ને, માલિકર મૂજાતો હોય, અમમ ભાગતો હોય, જેવો તમે બહાર કાઢો ને, કોરો થયા પેલા મૂછું મળવા માંડે. તમે જોજો અખતરો કરી, એટલે કોરો થા, હમણે પવન આવશે પાછો પડીશ. મેં બહુ અખતરા કરેલા, હું નાનો હતો ને, મકોડા પડ્યા ને તેમ હળીએ કરીને બહાર કાઢું, બિચારા મૂજાતા હોય, એ બહાર કાઢો એ પછી આપણે હા મૂછું મળે. મેં કીધું વાહ મકોડા વાહ, એવા છીએ આપણે મકોડા જેવા. કેવા કૃપાળુ ભગવાન છે, ભગતને ખભે ઉપાડી લીધો. મુશ્કેલીઓ તો આવવાની આવવાની આવવાની, જો ભગવાન હારે હોય તો એ મુશ્કેલીમાં આપણે મુજાઈ નહીં. પરમાત્માને એના ભક્તો બહુ વાલા છે. ભગવાન કે મારે બીજું કોઈ નથી, એટલે મારે તો તમે જ છો. એવા વૈષ્ણવો જ અમારી નાજાત છે, એવા વૈષ્ણવો હારે જ અમારે હેત છે. અને આ લોકમાં એવા વૈષ્ણવો સાથે રહેવું છે, અને આ લોકનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવો સાથે જ રહેવું છે. એવા સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે કે નહીં પરાવાણીમાં? અને મહારાજે એમ પણ કહ્યું કે અમે તો અમારો દેહ પણ ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. ભક્તોને અર્થે, જો આપણે કહેવું હોય ને કે ભગવાન મેં મારો આ દેહ તમારે જ અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, તો બોલતા મોઢું હુકાય. કેમ, ક્યાંથી બોલવું? બાયડીને કૃષ્ણાર્પણ કર્યો હોય ને, છોકરાને કૃષ્ણાર્પણ કર્યો હોય ને, કેટલું હગા હાલાલાન માટે હાને હારું લગાડવા જીવતા હોઈએ, અને એમ કેમ કેવું કે ભગવાન તમારે અર્થે દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે? ભગવાન ઘેઠો બે મોટી મોટી ફૂંક ફૂંક કરીમાં મંદિરે આવીને કે હે નાથ હું તમારો છું, બસ તમારો છું, એના એ શબ્દ ઘરે જઈને બાબલાની બા આગળ બોલે, હું તારો, હા તું મારી. હાલે ભગવાન દાંત કાઢીને ગોટો વળી જાય મંદિરે સિંહાસનમાં કે પોપટ પીગડ્યો, હા પીગડી ગયો, લેવો અત્યારે અહીં કેતો તો એ જ પાછું ક્યાં કીધું. હવે આમાં સમજવું હું, બોલો સમજવું હું. હે બાપા ઉપાધિ વાળું છે ને, થવાય એક ના થવાય કઈ, 10 જણાના થોડા થવાય, સાંભળ્યો? આપણે કઈ સાર્વજનિક પ્રોપર્ટી નથી, પુરુષોત્તમની છીએ માત્ર ને માત્ર. ઓકે, કોઈને પરણેલી નારી હોય તે, અને વેશ્યા બજારમાં બેઠી હોય શણગાર સજીને, એ એમાં ફેર કરો તો ઓલી સાર્વજનિક પ્રોપર્ટી કહેવાય. હેલો જાતો એ ગમે આવે 5-25 રૂપિયા ખિસ્સામાં નાખીને, અને આ તો એના પતિની જ હોય. એમ ભગત તો ભગવાનના જ હોય, માત્ર ભગવાનના. પછી ભગત જ્યાં હોય ને એમ કે તમારો ભૂંડો બહુ લાગે, તો એ વ્યભિચારી ભગત કહેવાય, વેશ્યા જેવો, એમાં કાંઈ ન મળે. ભગવાનને તો ભક્ત જ છે. એ તો ચોખ્ખું કે છે કે હું તો તમારે અર્થે જ જીવું છું, તમારા અર્થે શ્વાસ લઉં છું, મેં મારું આખું આયુષ્ય તમને કૃષ્ણાર્પણ કર્યું છે, મારો દેહ તમને કૃષ્ણાર્પણ કર્યો છે, એમ ભગવાન ભક્તોને કહી શકે છે. પણ ભગતને જો એ ભગવાનને કહેવું હોય ને તો ભી પડી જાય. ભગવાન એમ કે હું તમારાથી અણુય દૂર નથી, હું મારું ધામ અણુય તમારાથી છેટા નથી. પણ આપણે જો હમણે એને કહેવું હોય ને કે હું તમારાથી અણુય છેટો નથી, તો ભી પડે, કહી જોજો. લો સત્સંગનો ત્યાં એન્ડ આવી જાય. જેથી આપણો અંતરાત્મા એમ બોલશે કે ભગવાન હું તમારાથી અણુ છેટો નથી, એટલે આધ્યાત્મિકતાના સર્વે શિખર સિદ્ધ થઈ ગયા, સર થઈ ગયા, પછી ગયું. ત્યાં સુધી યાત્રા છે. કોઈ કહે છે ને કે માણસની જીવન યાત્રા કેટલી, તો કે ઘરેથી નનામી નીકળીને સ્મશાને પોગે એટલી. એ જીવન યાત્રાની વાત કરીએ. અને કોઈ એમ પૂછે કે માણસની આધ્યાત્મિક યાત્રા કેટલી, તો એ જેથી પરમાત્માને એમ કહી દે કે તમારે મારે અણુય છેટું નથી, બસ એટલી ત્યાં પૂરી. સમજણ? પણ બોલાય કે જ બોલવું? દેહ ને આત્મા ને અણુ છેટું રહ્યું ન હોય પછી ભગવાન આગળ એમ કેમ બોલવું? દંભ કરીએ થાય. અને આ તો તમને અનુભવાય એવી સંસારની વાત કરી એટલે સમજાણું. ભગવાન તમારો છે ઘરે જઈને કે ને ઈનું, એ તો લગભગ બધા પરણેલા ને આવું હોય જ. પછી હાસું ખોટું કહેતા છે જે હોય તે. અને ભગવાન તો શું કે છે ખબર છે? એમનો સ્વભાવ કેવો છે? મારો પછી મારો, પછી એમાં કોઈનો ભાગ નહીં. તું મારો પછી હાવ મારો. આપણે એમ કે બાપા 75% તમારો, પણ 25% જ મારા બૈરા છોકરાનો રોવા દો. ભગવાન કે 1% નહીં, બોલ મારો થવું, પણ હાવ એનો ઠામુકો નહીં તો જરાય નહીં. છે મંજૂર? એનો સ્વભાવ ઈ જ છે. ભગવાન આગળ આવી વાત થાય નહીં કે ભગવાન હું તમારો પણ છું, આવી વાત ન કરાય. અને આપણે એમ કરીએ છીએ એ મોટી ભૂલ છે. ભગવાન હું તમારો પણ ભાઈ એવું હોય તો ને એકનો, હું તમારો પણ છું એવી દિશા છે બધાની. ઘરનો છું, છોકરાનો છું, મારા બાપાનો છું, મારી બાનો છું, ને હે પ્રભુ તમારો પણ છું. આ મોટો લોસો પડ્યો. એટલે જ આપણને ભગવાન નથી મળતા. જ્યાં સુધી આ રીતે ભગવાનના રહેશું એટલે મેળ ખાવાનો નથી. હાવ ચોખ્ખું થવું પડે છે, તમારો જ, બીજા કોઈનો નહીં, તો બેડો પાર થઈ જાય. અને ભગવાન તો ભક્તને એમ જ કહે છે, હું તારો જ. અને એ તો એવું નિભાવે, એને આવડે. એને ભક્ત બહુ વાલા છે, માત્ર ભક્ત જ વાલા છે ભગવાનને. અને આપણે ભગવાને વાલા છે ને બીજું વાલું છે આનું કરવું. હું બોલો, ભગવાન ભગતને અખંડ સંભાળે છે, પણ ભગત ભગવાનને ભૂલી જાય છે. નિષ્કળાન સ્વામી હરિસ્મૃતિમાં લખે છે કે પરમાત્માનું હેતે ભરેલું હૈયું છે, એનો કોક દિવસ તો અનુભવ કરજો.
પતિ હેતે ભર્યું હૈયું નાથ નિરખ્યા છે,
પતિ હેતે ભર્યું હૈયું નાથ નિરખ્યા છે,
પતિ હેતે ભર્યું હૈયું નાથ નિરખ્યા છે,
પતિ હેતે
કરી જાય કહ્યું નાથ નિરખ્યા છે,
કેમ કરી જાય કહ્યું નાથ નિરખ્યા છે,
તે કેમ કરી જાય કહ્યું નાથ નિરખ્યા છે,
કેમ કરી જાય કહ્યું નાથ નિરખ્યા છે,
અતિ હે તે ભર્યું હૈયું નાથ નિરખ્યા છે,
અતિ હે તે ભર્યું હૈયું નાથ નિરખ્યા છે.
નિષ્કળાન સ્વામીને પોતાનો અનુભવ છે, એક હું કહી નહીં શકું. મહારાજના આપણા પ્રત્યે પ્રેમ ભાવની વાત મારાથી બોલાય એમ નથી. મહારાજ અને સંતો ખરડ ગામને પાદર આવેલા, અને ત્યાં ખીચડી કરેલી, 4 મણ ખીચડી ને 10 મણ ઘી. અને પુરુષોત્તમ નારાયણ પોતે સંતોની પંગતમાં પીરસવા નીકળ્યા. નિષ્કામાનંદ સ્વામી હતા નાના, તે મહારાજની મૂર્તિને હું જોઈ રહ્યા. એટલી મૂર્તિમાં વૃત્તિ તણાણી, તે ખીચડી સામું જોવે નહીં, મહારાજ સામું જોઈએ જમે નહીં. તે ભગવાન સ્વામિનારાયણને એ સાધુ એટલા બધા વાલા લાગ્યા. મહારાજ પાસે બેઠા, પોતે ઘીમાં ખીચડી ભેળવી, અને મહારાજે કોળિયો લઈને લ્યો સ્વામી એમ કરીને મોઢામાં આપ્યો. આવા હેતાલા આપણા હરિવર છે, આપણને મુખમાં કોળિયા દઈને જમાડે. બોલો, સ્વરૂપાનંદ સ્વામી બીમાર હતા ગઢડામાં, તો મહારાજ રોજ રાતે ચંદન ઘસાવીને એમના શરીરે લેપ કરવા જતા, કરાવતા લેપ. આખી આખી રાત મહારાજ બેસતા સ્વરૂપાનંદ સ્વામી પાસે. આવો કોણ ખબર કાઢનારો, હેત કરનારો દુનિયામાં. શણગાર સજીને મહારાજ એને રાતે દર્શન દેવા જતા. 15 દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણ રાતે એની પાસે બેહીને જાગ્યા હતા. નવા નવા શણગાર પહેરીને દર્શન દેવા જતા. કેટલો પ્રેમ બોલો.
જિંદગી જબ તક રહેગી ફુરસદ ન મિલેગી કામ સે, જિંદગી જબ તક રહેગી ફુરસદ ન મિલેગી કામ સે, કુછ તો સમય નિકાલો પ્રેમ હો જાય ઘન શ્યામ સે.
એ મેરે ભાઈ,
કુછ તો સમય નિકાલો પ્રેમ હો જાય ઘન શ્યામ સે.
તમે ને અમે ભાગ્યશાળી છીએ કે સમય કાઢીને આપણે આ ભગવાન નું ભજન ને કથા વાર્તા કીર્તન કરીએ છીએ. બોલો, અહીં કુંડલ ધામમાં બધા રહ્યા છો, અહીં બધા જ બાર ગામના છે, ગામના કોક હશે થશે
તો બાર ગામના શહેરમાં સુખી એસી ઢોલિયા વાળા અહીં આવીને ભજન કરે છે, તે ભગવાનની નાની મોટી કૃપા ન કહેવાય, નાની કૃપા ન કહેવાય.
કોઈને ફુરસદ છે? જો ને ગામો ગામ તમારા જેવા ગઢા ગણાય છે અને નવરાય છે અને છોકરા વગેરે કે છે, પણ એ અહીં રહે છે ન રહે.
જિંદગી જબ તક રહેગી ફુરસદ ન મિલેગી કામ સે.
નવરા હોય ને ધકાવે તો નહીં થાય, કામ હોય ને નવરા ન હોય તો ઠીક છે.
કુછ તો સમય નિકાલો પ્રેમ હો જાય ઘન શ્યામ છે.
વાલા ભક્તો,
મહારાજના હેતાળા સ્વભાવની, મહારાજના પરોપકારની, મહારાજના ગુણની, મહારાજના મહિમાની વાતો સંતોના મુખેથી સાંભળ્યા જ કરજો, સાંભળ્યા જ કરજો તો હેત થશે. હા, કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વ્યક્તિ.
શ્રવણ ભક્તો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી.
ખરું ખોટું? ઉપલેટામાં સાધુ ગયેલા ભગવાનની કથા વાર્તા કરે, એમાં ત્યાંનો ચોર લૂંટારો બારવટીયો ત્યાંથી નીકળ્યો ને કથા સાંભળી ગયો, વેરો ભાઈ અને સત્સંગ લાગ્યો. કથા કઈક લોકોના કલ્યાણ કરે છે.
શરીર નો મેલ જળે થી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરી કથા જે ન સુણે જ કાન, તેને હરી નો નવ થાય જ્ઞાન.
જો ના છોકરા નાના ના ટબરીઓ, આ કેટલા ભાગ્યશાળી છે. આ નાના બાળકો, યુવાનો, નાની નાની દીકરીઓ, યુવતીઓ, આ બધા કેટલા ભાગ્યશાળી છે કે ને આ નાનપણમાં
આ કથા વાર્તા ને આ માહોલ મળ્યો, આ યોગ મળ્યો, આ સંઘ મળ્યો, આ વાતાવરણ મળ્યું, કેટલા નસીબદાર. જો આ લોકો આ યોગનો સારી રીતે ઉપયોગ કરે તો આપણી દ્રષ્ટિમાં ન આવે એટલા એ મહાન બને. સવાલ જ એમાં જે આ બધા વિવેકો શીખવાડવામાં આવે છે આજે અહીંયા કથામાં, મૂર્ખ શતક સાંભળીને એમાંની મૂર્ખાઈ જો ટાળે અને વિવેક શતક સાંભળીને એમાં આવતા વિવેકોનો જો સ્વીકાર કરે તો આ લોકોને પરલોક બંને સુધરે, ફેર ન પડે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે છે, સેવંતે જ્ઞા હરિ કથા રસમ ત્યક્ત્વા યસદરસમ, પિબંત્યત્ર યથા મંદ સુધામ ત્યક્ત્વાર્તિદમ વિષમ. સેવંતે જ્ઞા હરિ કથા રસમ,
જેમ મૂર્ખ મનુષ્ય અમૃતને છોડીને દુઃખદ ઝેરને ખાય છે, તેમ અજ્ઞાનીઓ ભગવાનના કથારૂપી અમૃત રસને છોડીને ગ્રામ્ય વિષયોને સેવે છે. અચિંત્યાનંદજી લખે, અજ્ઞાનીઓ ભગવાનના કથારસને છોડીને ગ્રામ્ય વિષયોને સેવે છે. આવો આનંદ મેલીને તુચ્છ આનંદ માણસ ભોગવે, આખા જગતનું કચરું માલકો ઠાલવે છે. હવે એ પછી સાફ કરવું ભારે પડશે. આપણો સરસ મજાનો બંગલો હોય, એમાં બે ચાર ટ્રેક્ટર ભરીને પોદળા ને સાણ ને મૂતન ને બધું આખા બંગલામાં રબડી નાખી, રૂમે રૂમે બધા ઠોપલા ઠલવી દઈએ તો બગાડી નાખતા વાર ન લાગે. લાગે પછી બધું ધોઈને સાફ કરવું હોય તો બહુ વાર લાગે. એમ ખરાબ શબ્દો સાંભળી કે ખરાબ ચિત્રો જોઈને ટીવી ઇન્ટરનેટ યુટ્યુબ માંથી બધું ગ્રહણ કરીને આપણા આખા અંતકરણને ભગવાનને રહ્યાના માહોલને એ કીચડથી ખરડી નાખી, અખરડાઈ જતા તો વાર નથી, પણ પછી બધું અંદર ઘૂસી ગયું છે અને કાઢતા તો જાજા વર ધ્યાન ભજન કીર્તન કરી તાર મેર પડે, સુખું થતા વાર લાગે. માટે સાવધાન રહેવું જરૂરી છે. ગ્રામ્ય વિષયો મૂર્ખાઓ સેવે છે, ડાયા ન સેવે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 18માં એમ કે છે કે તમને ખબર નથી નબળું સાંભળવાથી કેવી દશા થાય. અરે જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય, અંકુર ઉઠે એમ ન હોય હૃદયમાં, ને તેને જો કુસંગ થાય અને ગ્રામ્ય વાર્તા સાંભળે તો તેના હૃદયને વિશે કુસંગ રૂપી પાણીને વેગે કરીને જગત વાર્તા રૂપીઓ આવીને કાંપ ભરાય. કયો કાંપ? જગત વાર્તા રૂપીઓ કાંપ ક્યાંથી ભરાય? બોલો. આ કાન તો જેવી તેવી કઈ આપણી દશા કરે એવા નહીં, કાને જ ભરાય. તમને ખબર છે, મેં એવા ઘણા જોયા છે, મંદિરે આવે કથા સાંભળે અને પાછા મંદિર માંથી છૂટીને બહાર ગામ ગોપોટા હાલતા હોય ત્યાં ઓટલે પેટલે બેહે અને 12 વાગ્યા સુધી કુચલી કૂટે. તે 1/2 કલાક સાંભળેલી કથાની તો ન્યા હાવ ધાણી થઈ જાય, ને પછી બધો જગતનો વ્યવહાર સાંભળીને ખાટલામ દઈને પડે. આખી રાત એના સપના આવે. તે રોજ આવી રીતે મંદિરે જાય, ને કથા વાર્તા થાય, બધું ચેષ્ટા થાય, ને પછી વળી ન્યાથી નીકળી સીધા ઘરે આવીને ભગવાનનું ધ્યાન કરીને હોઈ જવાને બદલે વચમાં હોલા લિમિટેડ કંપનીમાં ભળે ખરા. અને ઘણા તો સાયન કથા સાંભળવા સારું જ ઘરેથી નીકળ્યા હોય, મંદિર આવતા હોય, વચમાં હોલા લિમિટેડ કંપનીનો ઓટો આવે ને, આવીને બે ને ઘડી ગયા બેઠા, પછી ઓલું બધું પૂરું થઈ જાય તો આ ખળ કંપની માંથી આવડો વળખાય પણ નીકળી ન હોકે. એક જણા એ મને કીધેલું, રોજ હું આવવા કરું પણ મળે વચમાં ઓલો ઓટો આવે ને ત્યાં પાછું બે જાવ કે વાતું નથી. હો આવા હોય છે, જિંદગી એમને વહી જાય પણ એમાંથી ન નીકળીએ કે. હવે એવામાં બે હે ન્યા બધું સાંભળે, તે જગત વાર્તા રૂપિયો કાંપ ભરાય કે ન ભરાય? ન્યા કઈ જોવાનું તો હોય નહીં, ખાલી સાંભળી સાંભળી કરવાનું હોય બધાની વાતો, કોણ હારે ટકીને કોને મારીને કાઢીને કોને હું કર્યું ગામમાં, હે આજ કૂટવાની, બીજું હું આજ મંદિરમાં બેઠા બેઠા એ મોટા ભાગના તો આજ ધંધો કરે. હા, અમે નરસંડામાં હતા ને, અહીંયા બધા ભાભલા થોડાક પરબારા પંખા ને પરબારું મંદિર ને પરબારા ગોદડા ને પદબારા સંડાસ બાથરૂમ ત્યાં આવીને 4-5 જણા લાભ લેતા. અમે બપોરે એમ કથા કરી માળા ખીજા, એ હોય જાવ ને વાંચો સુધી જાગવાનું ભગવાન ને હોવા દેતા નથી એમ કે. એટલે કીધું ભગવાન તો હોય ગયા છે તો કહો અમને હોવા દેવા નહીં એમ કેતા. પછી ભગવાન ને આરામ જોઈએ એમ કે, એને હું હોય ને એટલે. પણ જો એકાદો ગામમાંથી આવીને કઈક વાત ખોલે તો 2-3 આડા પીડ્યા ને બેઠા થઈ જાય, હું કયો છો સનાભાઈ તો કે સાંભળો મોતીભાઈ આ તો આમ થયું ને તેમ થયું, 1/2 રાત થઈ જાય તો હું એની હો, અને કથા કરીએ ત્યાં તો માળખી જાય. જીવને આવું છે, જગત વાર્તા રૂપિયો કાંપ ભરાય અને ભારે મજા આવે. પછી તે કાપમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરાદિક જે બીજ રહ્યા છે તે સર્વે ઉગીને મોટા વૃક્ષ થાય. બીજ ક્યાંથી આપણામાં આવ્યા? કાને થયા બાપા, ખબર નથી આપણને. ખરાબી આપણામાં ક્યાંથી ઘૂંસી ગઈ? ઘણા નથી ખબર. ખરાબી ઘૂંસી જવાના મોટા બે દરવાજા, આંખ અને કાન. હા, ત્યાંથી ઘૂંસે વધારે પડતું. અને પછી કામ ક્રોધ ના મોટા ઝાડવા થયો. માટે ભગવાન ના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. એટલે કે કુસંગી ની વાત ન સાંભળવી. એવી ખરાબ વાતો જ્યાં થતી હોય, કાયમ ગામ ગપોટા જ હાલતા હોય, ત્યાં બેહવાની ટેવ ન પાડવી. ત્યાં રસ ન લેવો, ભાગવું ન્યાથી. જ્યાં ભગવાન સંબંધી વાર્તા થતી હોય, સત્સંગ થતો હોય, કોઈ ભગત ભગવાનની સંતોની ગુણની વાતો કરતા હોય, ત્યાં જ બેહવું. એની યારે સંબંધ, એની યારે ફોન, તો જીવનું રૂડું થાય. કુસંગ ન કરવો. અને એટલે જ મહારાજ સારંગપુરના બીજા વતનાવતમાં કહે છે કે નેત્ર ને શ્રોત્ર એ બે ને તો અતિશય વિશેષ કરીને નિયમમાં રાખવા. તે શા સારું? તો જ્યાં ત્યાં ગ્રામ વાર્તા થતી હોય અને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારા તણાઈ જઈને સાંભળીએ, તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે અને ભજનનું સુખ ન આવે. ગામ વાર્તા તો આ જગતમાં જ્યાં ત્યાં થતી જ હોય. બોલો, સાયન કથા સાંભળવા ગયા હોય, ન્યાય થતી હોય, મંદિર દર્શન કરવા ગયા હોય ને, ગામ વાર્તા ન્યાય એક બે ઉકડિયા બેઠા જ હોય, કરતા જ હોય. હા, નવરા બધી ગોતી કાટ નાખેલા, કોઈ હંગર્યા ન હોય, તે ન્યા પીડ્યા પાથર્યા હોય. એ આવો આવો, હું હમાં સાર છે, કપાળ તમારું ભજન કરો ને કઈ. હા, મોટા મોટા ધામમાં પુણ્ય મું ભરવા જાય, ન્યાસી કેટલું કસરું લેતા આવે. આ પાછું ઠાલવે ગામમાં મંદિરમાં હાલ્યા જ કરે આમને. કેટલાક સાપામાં કચરા આવ્યા હોય, એ પાછો વાંચીને સાંભળતો આવે. બોલો, ઘણી વખત તો હસવું આવે કે આ બધું શું હાલે છે. બોલે, એક મંદિરમાં જૂના સાધુ હતા, એને મંદિરમાં છાપું આવતું નહોતું અને એને છાપાનો કોઈ કે બરાબર ચસ્કો લગાડી દીધેલો. એક બે ઉકડિયા બપોરમાં બધા હોઈ ગયા હોય ને બીજા, તે આવે એની પાસે બે સ્વામી પાસે. એ સ્વામી બેઠા હોય આમ ગઠા, પણ આમ શોખીન, સમજ્યા. એ આવીને વાત કરે, આજ તો સ્વામી છાપામાં આવ્યો. તો હે, શું આવ્યું? અમે એવા શોખીન, આમ ઘણા આપણને આમ હોજા હું વાળા લાગે, પણ ગામ વાર્તાના શોખીન હોય. ગામ વાર્તા હાલતી હોય, જોલું ન ખાય, ઊંઘે નહીં, તમારે સાવધાન થઈને હોકારા દેતા જાય, આમ આમ કરતા જાય. અને કથા કીર્તન કે ચેષ્ટા શરૂ થાય એટલે મરી ગયા હોય એમ, મરદાન જેમ ઊંઘતા હોય, જોલા ખાતા હોય, લબડી ગયા હોય. અને જો ગામ વાર્તાનો પ્રસંગ નીકળે તો જાણે એકે ગવાયેલા નથી, જરાય ઉજાગરો થયો નથી. એવા સાવધાન થઈને કથા સાંભળે ત્યારે સમજવું કે આને જગતમાં પૂરો પ્રેમ છે. અને ભગવાનમાં જેને પૂરી આસક્તિ હોય એનું શું લક્ષણ? તો કે માર્ગે ચાલીને ઠાકી ગયો હોય, દેહ કરીને માંદો હોય, ઉભું થવાની શક્તિ ન હોય, કાંઈક અપમાન થયું હોય, તોય પણ જ્યાં ભગવાનની વાત નીકળે ત્યાં જાણે કે કાંઈ એને થયું જ નથી. હો, જગત ત્યારે કોઈ સંબંધ ન હોય એવો તલ્લીન થઈ જાય ત્યારે સમજવું કે આને ભગવાનમાં એ જ છે અને આને જગત વ્યવહારમાં એ જ છે. આ આખું જુદું છે. ભગવાનમાં હેતવાળા અને જગતમાં હેતવાળા છે ને, એ તો સાધુ હોય ને ગઢા હોય ને તોય દેખાય, આવે ભૂંડા લાગે. ઘણા સાધુ મેં જોયા છે, કથા વાર્તા ભજનમાં તો કોઈ દી ઉમંગ વાળા જોયા જ ન હોય. ને ગામ ગપોટા કંઈક વાત આવે ને, અડગડ બગડ ઝઘડાની બીજી ચીજી, એવા માલિકો રસ લે, એવા તમારા ઊંઘે ને આખી રાત જો ચાલુ રાખો ને તો આવું છે. અને એ બંધ કરીને જો ભગવાનની વાતો શરૂ કરો તો તરત જ એને રસ ઉડી જાય કે પણ એમાં શું સાંભળવાનો, ભગવાનની વાતો બધી હોય ને, એમ રસ જ ન પડે. બોલો, આપણને એમ થાય ખાલો આ કઈ જાતનું અક્કલ કામ કરે ને, બહુ ડોહલાવ એવા જોઈએ છે. ત્યાં આ સ્વામીને ઓલ્યો એક માળો હળી ગયેલો, એલો જોવે એકલા હોય ને તે આવે, સ્વામી આજ તો સાપા મામ આવ્યું. હે, સ્વામીને જાણે ગોળનું ગાડું આવ્યું, રહનો ઢગલો થઈ જાય. ગઢા સાધુ ભૂંડા બહુ લાગે, પછી વળી કોઈ કે કીધું છે આવડો શું આય રોજ આવીને તમને બીજી દી વાતો કરે સ્વામી, તો કે કઈ નઈ તો આમ તો બે આવે સત્સંગ કરવા, તો તમે હું સત્સંગ કરો એ બધી વાત કરે હું સાંભળું બીજું સત્સંગમાં તો હું બોલો પાકો ઋષિ ન્યા મેળ ન પડવા દીધો. પછી સ્વામીને વળી સાપાનો રસ થઈ ગયો, તે કે સાપું મારી હારું લેતો આવી ને કે તો પણ આ બીજા ખી જાય હરિભક્તો ટ્રસ્ટીઓ બીજા સાધુ, તો કે આપણે હું છે ને બપોરે મંદિર ની પદીખણામાં આવીશ તાર ના લાવ સમજાય, તે મળો હંઘરી ને પદીખણા લાવે કપડામાં માંડો સાપુ ખાઈ ગયું, અને બે મંદિર ની પસવાડા ની પદીખણા ભેગા થાય, ઓલો સાપુ બતાવે બધું શું અહીંયા અહીંયા આમ રાજકારણ આમ તેમ આ આવો સત્સંગ કરે. પછી મને કહો જોઈ આમાં બધા બી આવે કે ન આવે જગત ના આવે, હવે આને ભોળા બેસારા વિવેક નહી આવું કરતા હતા સાધુ સંતો, જો સાવધાન ન રહે ને તો આવા ક્યાંક ને ક્યાંક હરિભગત લબાડ ભટકાઈ જાય જે આપણો દાડો ઉઠાડી નાખે, એટલા માટે થોડાક આકરા ને તીખા તો રહેવું જ, ભાગે લબડેલ વહેતો થાય અડતો જ ન આવે કે કોઈ દી જિંદગીમાં કઢી સઠા રે ઉભાઈ ન પડે ને એવો સ્વભાવ હારો, ખોટું ખાય નહી ભોળા ને આ બધું છે દયાળુ રે આમ ક્યારે કંટાઈ જાય. શું કીધું મહારાજે, નેત્ર ને શ્રોત્ર બે વિશેષ કંટ્રોલમાં રાખવા બીજી ઇન્દ્રિયો કરતા, તે શું કામ, તો કે જ્યાં ત્યાં ગામ વાર્તા થતી હોય ને તેને શ્રોત્ર ની વૃત્તિ તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે. હવે બેઠા ભજનમાં માનસી કરવા નામ કરીને ત્યાં ઓલું બધું સાંભળ્યું હોય ઈ સાંભળે તે કાંઈ માનસી નું ભજન નું સુખ રહેવા દે નહી, કાયમ આમ થાય બોલો. અને ફાટેલ નેત્ર ની વૃત્તિ કરીને જે જે રૂપ જોયું હોય, હા ટીવી ચેનલોમાં બીજે ત્રીજે જે જોયું હોય તે સર્વે ભજન કરતા સાંભળી આવે. મહારાજ ની મૂર્તિ સંભાળવા બે ને ત્યાં એ બધું આડું આવીને પૂરે, તે શા સારું, તે સારું જે એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા. લ્યો પરમાત્માએ કીધું આ બે દરવાજા કંટ્રોલ કરો. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જયારે મૂર્તિના દર્શન કરતા હોઈએ અને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો, એ મૂર્ખ તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જોવે છે કે પરમેશ્વરની કથા વાર્તા વિના અન્ય વાર્તાને ગામ વાર્તાને સાંભળે છે તેમાં તને હું પ્રાપ્ત થાય, અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી કે જેવું ચિંતવું તેવું તત્કાળ તને મળે, શા સારું છે હજી તો તું સાધક છો માટે જે વિષયને તું ચિંતવી તે વિષય મળશે નહીં, અને ઠાલા વલખા મારીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દેશે ભાઈ હું કામ, એ ભાઈ હું કામ વલખા મારીને ભગવાનનું ચિંતન ભજન છોડી દેશ, હું તને મળવાનું એમાં, અને કાંઈ જો તને અલ્પ વિષય મળી જાય કદાચ તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવો, એ બેન હામાં બેહાડી રે કાન એ આંખ અખણા મરો તો બે, જો શ્રવ્ય શ્રવ્યનો વિવેક ન હોય અને ગમે તે વાત કરે અને આપણે સાંભળ્યા જ કરીએ તો દશા માઠી થઈ જાય, સમજાણું પેલા જુનાગઢ વાળા રા માંડલિક ની દિશા બહુ માઠી થઈ, તમે વાત સાંભળીશ. જુનાગઢમાં રાજા રા માંડલિક હતો, બહુ સારો માણા હતો, ભગત હતો, નો મનાય એવી એના જીવનની એક વાત હતી, રોજ ગંગાજળ થી સ્નાન કરતો. હા એને એવું ગોઠવ્યું હતું કે ગંગાજળ ની કાવડ ન્યાથી નીકળે હરિદ્વાર થી એક પછી એક, ત્યાંને નાવા માટે પાણી તૈયાર હોય એટલે રા માંડલિક ગંગાજળિયો કહેવાતો, અને ભગવાનનો ભગત, અને એ જેને ભેટે એના કોટ મટી જતા. હા દુખિયા એને પગમાં પડે ને એ જો એને આમ આશીર્વાદ દે તો એના દુઃખ દૂર થઈ જાય આવો પવિત્ર. પણ એની પડખે એક દુષ્ટ માણસ ચડી ગયેલો, ત્યાં ડીવળી ગામ આખાની બીજી ત્રીજી વાતું ગોતી લાવે અને આને કરે. હવે આ એટલો બોધો ને મોળો ત્યાં લબાડ ની વાતો સાંભળ્યા કરે, હવે આ કાન થી આવવાની વાતો અંદર ન જવા દેવાય એવું બહુ જ્ઞાન નહીં હોય, અને દુષ્ટ હોય ને જીભના બહુ મીઠા હોય, એની જીભમાં મધ હોય, અહીંયા જ્યારે ફેર્યું હોય. પછી આ પાજી માણસે એક દિવસ રામ માંડલિક ને એવું કહ્યું કે મહારાજ, તમે અપ્સરા જોઈ છે? ના ભાઈ, એ તો સ્વર્ગમાં હોય, અહીં ક્યાંથી હોય અપ્સરા? આપણે ક્યાંથી ભળે? અરે બાપુ, અપ્સરા તો હોય પૃથ્વી માંથી હોય, હોય ને એ, પણ આપણે ક્યાં ભાળી હોય? અરે આપણા રાજ્યમાં છે. આપણા રાજ્યમાં? હા, ડફોળે ચડાવ્યું બરાબર છે ને. તમારે જોવી છે? હોય જોઈએ, હવે અમારે કોણ ના પડે. બોલો. રામ માંડલિક ના કાનમાં એને શબ્દો નાખ્યા, પણ ક્યાં હોય ક્યાં? તો કે ચારણના નેહમાં નાગબાઈ ની પુત્ર વધુ છે, તમે જોઈ લો, પરી જોઈ લો એમ. હા, ખૂબ વખાણ કર્યા એને. હવે એ સ્ત્રીના રૂપના વખાણ સાંભળીને આ ભાઈ ને હારો હતો, પવિત્ર હતો, પણ જોવાનું મન થયું. એ કોને કરી? દિશા કોને કરી? ઓલે કરી. એને એવી બધી વાતો શરૂ કરી, એ ભેગવાણી આંસકો માર્યો હોત તો બન કે રે, એવી બધી વાત નો મને સાંભળાવીશ, મારે સાંભળવાની જરૂર નથી, હેટ તો સારું થાત ને. પણ આવી બધી નબળી વાતો થતી હોય ને, ત્યાં તો માણા ઊંસા લાંબા થઈ જાય. માણાની આ નબળાઈ છે, આ નો સાંભળાય એવું એને યાદ જ આવે નહી. સાંભળ્યું હ, અંતર ઘાત અનેક ભરી મુખ બોલત હે બતિયા અતિ પ્યારી, હોય લટ્ટુ ચરનું મેં હિ લોટત ચાહત તાહી કી પીઠ વિદારી. સમજ્યો? ખળ કેવા હોય એની વાત કરે છે બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મવિલાસમાં. આ સવૈયો છે. અંતર ઘાત અનેક ભરી, અંતરમાં એને અનેક પ્રકારની ઘાત ભરી હોય. મુખ બોલત હે બતિયા અતિ પ્યારી, મોઢેથી અતિ પ્યારી વાતો કર્યા કરે. હોય લટ્ટુ ચરણનું મેં હિ લોટત, લટ્ટુ છે ને ચરણમાં લોટે માળો, ચાહત તાહી કી પીઠ વિદારી, અને અંતરમાં એવું ચાહતો હોય એને ભરવી દેવો છે. પાછળથી ઘા કરીને પીઠ ચીરી નાખે એવો હોય આ મીઠી વાતો વાળો. બહાર નીર રહે છરકંટહી, બહારથી પાણી છાંટ્યા કરે, ટાઢું રાખે, અને હેઠ છે દેવત આગ પજારી, અને હેઠેથી આગ હળગાવી મૂકે. યામે હી કુર રતી ભર નાહીન, બ્રહ્મ મુનિ કહે નૈન નિહારી. બ્રહ્માનંદ સ્વામી કે આમાં એક રતિભારે ખોટો નથી, નજરે જોઈને કહું છું. સ્વામીએ ભાડ્યું છે કઈ? બ્રહ્મ મુનિ કહે નૈન નિહારી. આ રામ માંડલિક ની પથારી ફેરવી ઓલા એ, હા બાપુ અપ્સરા જોઈ છે એમ કરીને ફેરવી. બોલો. આવા ઘણા હોય લબાડ, આને સ્ત્રેણ પુરુષ કહ્યા છે. સમજાણો? સ્વામિનારાયણ ભગવાને ધર્મામૃત લખ્યું, શિક્ષાપત્રિ લખી, એમાં સાધુ અને સ્ત્રીઓનો ત્યાગ બધી પ્રકારે કરવાનો લખ્યો. પણ તમને એક વાત આશ્ચર્ય થશે કે માત્ર સ્ત્રીઓનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો એવું નથી લખ્યું, એમાં એક વાત વધારાની લખી છે, એ તમારા ધ્યાનમાં કદાચ હોય ન હોય. સ્ત્રીઓની જેમ જ સ્ત્રેણ પુરુષનો ત્યાગ રાખજો, આવું વાક્ય લખ્યું છે. સ્ત્રીઓની જેમ જ સ્ત્રેણ પુરુષનો પણ ત્યાગ રાખશો. ભોળા સાધુ હોય એને એમ કે ભાઈ સ્ત્રીઓનો ત્યાગ રાખવાનું લખ્યું છે, પુરુષોનો ક્યાં કઈ ત્યાગ રાખવાનું લખ્યું છે? પણ સ્વામિનારાયણે પુરુષો હોય ને એવા કે જે કઈ પણ બાબત હોય એમાં સ્ત્રીની વાત લાવીને ટપકાવે, એનું હરીફરીને મન સ્ત્રીમાં હોય, એવા લબાડ જેવા જે સ્ત્રીઓની વાત ઉપગાડે લાવે, ખાનગીમાં હશે તે છે બીજું ત્રીજું, એવા નો સ્ત્રીની પેઠે ત્યાગ રાખો. એ તો બહુ વિવેક અઘરો અમારા સાધુ માટે. સાધુ સંતોને સ્ત્રીનો ત્યાગ રાખવો એ તો હાવ હેલું છે, કેમ ખબર પડે આ સ્ત્રી છે. પણ પુરુષોમાં એમ કેમ કળવો કે આ સ્ત્રેણ પુરુષ છે? એટલે કેટલાય સાધુને સ્ત્રેણ પુરુષોએ સ્ત્રીઓમાં ફસાવી દીધા છે. એવાય મંદિરોના સંસ્થાઓના ડ્રાઈવરો, રસોઈયાઓ, કર્મચારીઓ, દરવાણીઓ જો લબાડ કે ડફોળ હોય તો કંઈક નું અધપતન કરી નાખે લોકો. ત્યાંથી જ બધા કુમાર્ગના રસ્તા આરંભાય છે. બહુ જગ્યાએ આ બધા મેં હમણાં ગણાવ્યા, એ બધા ખરાબ કામમાં સામેલ હોય છે. સ્ત્રેણ પુરુષ, હા એ કહેવાય હરિભગત, પણ એના જેવો મેલો કોઈ નહીં, સ્ત્રીઓ નહીં. એવો એ ખતરનાક હોય. બોલો અને ઓળખવો જોઈ. કેટલાય એવા સ્ત્રેણ પુરુષને ઓળખ્યા નથી, એની યારે સંબંધ રાખ્યા છે ને, અંતે એણે આનું અધપતન કર્યું. આ માંગલિકનું હવે થવાનું છે જો. પછી તો ભાઈ ગયા જોવા નાગબેન નિહળે. હવે આ તો જુનાણાનો ધણી, ચારણોને ખબર નહી, એ તો બધા બહાર ગયેલા. સતી નાગભાઈ અને એની પુત્ર વધુ નેહડા મતા એ થોડાક જણા આયરે અને રામ માંડલિક પધાર્યા. નાગભાઈ ને આશ્ચર્ય બહુ થયું, ઓહો રામ માંડલિક પધાર્યા, ભણે જુનાણાનો ધણી બાપ અમ નેહડે, અમુક ગરીબ ને ઘર તમારા પગલા, આવો આવો એમ કરીને સારણબાઈએ ખાટલો ઢાળ્યો અને ગોદડું નાખ્યું. પણ એ જમાનામાં એવો રિવાજ હતો કે આવા મોટા કોઈ માણસ આવે ત્યારે એને ઘરમાં જે નાના હોય ને દીકરીઓ કે દીકરાની વહુ એ એને વધાવે, આવો રિવાજ હજી એ છે. કોઈ એવા મોટા આવે રાજકારણી કે રાજા તો આજે કુંવારી દીકરીઓ એને સાંડલો કરે, કે પછી એ ન હોય તો કોઈ નાની ઉંમરની બેન એને વધાવે. તો બેઠો એટલે નાગબાઈએ એની પુત્ર વધુને હાથ કર્યો કે દીકરી આપણે આંગણે આ જુનાણાના ધણી આવ્યા છે, તે કંકુ ચોખા લાવીને એના વધામણા કર, એનું સ્વાગત કરી. એમ આપણે અહીં કોઈક મોટા માણા આવે ત્યારે નથી એનું એક જણો ઉભો થઈને હાર પહેરાવીને સ્વાગત પ્રવચન કરતો, તે દિવસે આવો ચાંદલો કરીને ચોખલે વધાવવાનો નિયમ. એની સાસુની આજ્ઞા છે એટલે એની પુત્ર વધુ હાથમાં કંકા વટીને ચોખા લઈને આવી, પણ એ રૂપરૂપનું અંબાર હતી. ઘૂમટામાં આવી અને આમ કરીને હાથ પાલવમાંથી બારો કાઢી અને ચાંદલો કરવા ગઈ હતી, હાથ જ હોના જેવો જોઈને ઓલો આભો થઈ ગયો. એના મનમાં એમ થયું કે આ તે મને આવી રીતે પોંખે, હું તો એની યારે પણવા માંગુ છું, એ કઈ કોઈ ચાંદલો બંદલો કરી મને ભાઈ બનાવી દે નહીં, એટલે આમ મોટું કરી ગયું. એટલે બાઈને એમ થયું કે આમ કેમ મોટું કર્યું છે, પણ મનમાં એમ થયું કે આમ મોટું રાખીને એ દિશાનું મુહૂર્ત સારું ગણાતું હશે એટલે આમ મોટું ફેરવ્યું છે. તે એ બિચારી કંકુ ઓટીને સોકા લઈને આમ ગઈ હતી, એને મોટું આમ કર્યું. અને એમ થયું કેમ આમ થયું, જાણી કર સાંડલો કરો તો ઓલે મોટું આમ કર્યું. એને સાંડલો નહોતો જોતો, એને આખી ઈ જોતી હતી, સોખા સાંડલે હું વળે એમ, તમે જ આવતા રહ્યો રાજમહેલમાં. હવે એ વખતે નાગભાઈ કઈક ઘરમાં ગયેલા કઈક વસ્તુ પદાર્થ લેવા અને આ આમ થી આમ મોટું કરે, એટલે એની પુત્ર વધુ બોલી કે બા, સરસ બોલે એની ભાષામાં બોલે છે કે બા માંડલિક દિશા ફરતો છે, ચારણની ભાષા માંડલિક દિશા ફરતો છે. ત્યાં નાગભાઈ ઓરડામાંથી બહાર નીકળ્યા, એને જોયું કે આ મોઢા ફેરવે અને એટલું બોલ્યા એ સતી કે બેટા પાછી વળી જા ઘરમાં, તે દિશા ફરતો નાશે તેનો દી ફરતો છે. આવું બોલી એ દિશા નથી ફરતો એનો દી ફર્યો છે, તું ઘરમાં આવતી રહે. અને પછી સતી નાગબાઈએ જુનાણાના ધણીને એમ કીધું કે તમારી આવી દ્રષ્ટિ શું તમારા મનમાં, તો કે મારે તેને લઈ જવી છે. અને સતી ખીજાણા કુદૃષ્ટિ જોઈને એને શાપ આપ્યો, મૂરખ અમારા ગરીબનો રક્ષક થઈને તું ભક્ષક થયો, અમે પ્રજા તો તારું સંતાન ગણાય, અમારા મેલી દ્રષ્ટિ કરી, જા તારા અંગો અંગમાં કોટ નીકળે. શાપ આપ્યો, એ બહુ મોટી સતી હતી, તરત જ ત્યાં માંડ્યું થવા શરીરમાં ચપક ચપક, ખબર પડી ગઈ કે શાપ અડ્યો એટલે ભાગ્યો ને જે બધાને લઈને. બોલો આરે જ હતો ખળ ખળ નાયક, એનો કથાકાર એની આરે જ હતો. બધા માણસને આવા કોક ને કોક કથાકાર હોય, સમજ્યા, જગતની બધી કથાઓ એને સંભળાવ્યા કરે, આવાને એવો શોખ બહુ હોય. તમે જોજો મોટા મોટા થોડાક સુખી માણસો છે ને, ઈ એના બંગલાની મોર ઓટલા કરાવે, ક્યાં કોઈક એવી બેઠક ગોઠવે અને ત્યાં પાણા બાણા કે જે હોય ત્યાં ગાડલા ગુદરાત ન હોય, પણ ન્યા બધા બેહે અને એમાં એક બે કથાકાર હોય એને હું ખળ નાયક કહું. એ બધું બોલ્યા કરે, ગોતી ગોતી ગામ માંથી બધું લાવ્યા હોય ઉડાઈ, અને આ એની રાહ માં જો હલો નો આવ્યો, હું હલે હમણાં નવાજ વાણી આવે એને બોલે ઉખડે, કઈ ખાસું કઈ ખોટું, ગામો ગામ આવી મંડળીઓ તમે જોઈ લેજો, નકર તમને બધે હું વિડીયો ઉતરાવીને બતાવું, મારે બે દી માણા મોકલવા પડે વિડીયો ઉતારવા, કેટલી કંપનીઓના વિડીયા લાવીને બતાવે, જો આ ગામનો વિડીયો, આ આ ગામની મંડળી, આ ગામની ઉતરાદી, આ તમણી, આ વૈજલી, આ પ્લોટ વાળી, આ ગામ વાળી, હા બધા આ જ કરે. એવી જિંદગી બગાડે છે માણસો, એવી જિંદગી બગાડે છે. આ કુ એવા કહેવાય, અપલખણ કહેવાય, આમાં તો કંઈક ના જીવન રોળાઈ ગયા છે, કંઈક મરી ગયા. ભગવાન સ્વામિનારાયણે સુંદર મંદિર બંધાવ્યા, એમાં સભા મંડપો કરાવ્યા, કથા વાર્તાની રૂઢી રીતો પ્રવર્તાવી, રૂડા શાસ્ત્રો કરાવ્યા, ચરિત્રોના ગ્રંથ લખાવ્યા, ત્યાં બેસીને માણસો ભગવત કથા વાર્તા સાંભળે, અને એમાંથી શું નથી મળતું શીખવાનું, જીવન ઉપયોગી એક એક રહસ્યના પાઠો આ શાસ્ત્રોમાંથી સત્સંગમાંથી આપણે ભણી શકીએ છીએ. ત્યાં ઓટલે પોટલે બેહીને જગતની વાતો સાંભળીને આપણે બહુ હોશિયાર કે ડાયા થઈ જઈએ છીએ એવું કાંઈ નથી. જે કોઈ દી ઓટલે પેટલે કે એવી મંડળીમાં બેઠા નથી, એ બહુ સારી રીતે જિંદગી સુખપૂર્વક જીવ્યા છે, સંસાર એના સારા ચાલ્યા છે, એના દીકરો દીકરીઓ પણ વર્યા છે, એના બધા કામ ભગવાને કર્યા છે, ભગવાને બુદ્ધિ આપી છે, પણ માણસોને ખબર નહીં. બોલો, એક ગામમાં મેં કીધું આ તમે ઓટલે શું બે, તમારે બેવું જોઈએ, ગામમાં ડફર બફર આવે, તમે બેઠા હોય તો ગામની રક્ષા થાય, મેં તમે હું કપાળ ગામની રક્ષા હવ નહીં, પેલા તમે ઘરમાં કરી જાઓ. અને મેં કીધું અત્યારે તમે ડફેર છો, બીજા કોઈ ડફેર આવે એમ નહીં થાય, કોઈ બહેનો દીકરો અહીં નીકળે ને એને તમે જ એવા છો. આનું કરવું રામ માંડલિક નો દાડો ઉઠાડ્યો, આવ્યા રાજમહેલમાં, ત્યાં તો શરીરમાં કોટ ફૂટી નીકળ્યો, હજી હજી દુઃખી થયો. ત્યારે ઓલો હતો ને એનો કથાકાર, ઈ કે છે હવે આ તો કઈક હોય આપણા પ્રારબ્ધ, એને લઈને આવું થાય, કઈ એમાં કાગડા ને બેહું ડાળીને ભાગવું, એટલે આપણે એવું નહીં માની લેવાનું કે એને કીધું એટલે બાપુ તમને આવું થયું, એને કીધું એટલે કઈ નથી થયું, બધું મેં કીધું એટલે થયું, એમ આ બધું હળગાયું મેં, એમ માટે કઈ મુજાવવાની જરૂર નથી, એટલે એમ કરીને બાપુને બળમાં રાખ્યા પાછા. હા આવા પાછા બળમાં બહુ રાખે, તમે મરી જાવ ત્યાં હોય મોળ મળા નો પડવા દે. આવડો આ કાનનો મોળો હતો, નમ થાય મોટા ભાગના માણસો મોટા હોય ને કાનના બહુ નબળા હોય. આ જરા માંડલી નરસિંહ મહેતાને હેરાન કરનારો આજ, આને નાને આવા લોકોએ ચડાવેલા કે નરસિંહ મહેતો આમ કરે છે તેમ કરે છે, તે નરસિંહ મહેતાને જેલમાં એને જ પૂર્યા હતા, એનું પાપ તો લાગ્યું કે હરી હાર તો આજ હાર આપે તો જેલમાં છોડું એમ થયું કામ, પણ દશા બગડી ભાઈની. હવે સાંભળજો, હવે આને કોટ નીકળ્યો, બધાને ખબર પડી, આ વાત ચારણના નેહડે નાગબાઈને જાણવા મળી કે રામ માંડલિકને કોટ નીકળ્યો છે મારા શાપથી, અને દુખી છે બહુ. બાઈને દયા આવી સતીને કે ગમે એમ તોય પ્રજા રક્ષક રાજા કહેવાય, એના સ્વાસ્થ્ય આપણા બધાનું સ્વાસ્થ્ય, એને હારામાં આપણું હારું, મોટાને હારે પે હોવ ને હારું કહે છે ને, મોટાને હારું થવું ને હારું, એને ત્યાંથી કેણ મોકલ્યું કે જુનાળાના ધણીને માલમ થાય કે એક વાર જો નેહમાં આવીને માફી માગી જાઓ તો હું આશીર્વાદ આપું તો તમારો કોજ મટી જાય ને તમને હારું થાય. માંડલિકને સમાચાર મળ્યા ત્યારે એને સામે સમાચાર મોકલ્યા કે તમારી પુત્ર વધુ આપી હોય તો આવું. ઓલા કથાકારે કીધું હોય ને, હા સાંભળીને નાગબાઈને અતિશય ક્રોધ છેડ્યો, બીજો સાપ ઠપ કર્યો કે આ રોગ તો તને આખી જિંદગી નહીં મળે ને કાગડા કૂતરાને હાલે તારું મોત થાય, પછી એમ જ મરી ગયા. બોલો લ્યો, આ નો સાંભળવા જેવા માણસોને પડખે રાખીને એની વાતો સાંભળ્યા કરે ને એમાં કેટલાય જીવન આવા ઝેર થઈ ગયા. આખી જિંદગીની બાજી હારી ગયો રામ માંડલિક, બીજાના રોગ મટાડતો એવો પવિત્ર હતો, કોકના કોટ મટાડતો, એને કોટ થયો ને કૂતરા ગધેડાના મોતે મર્યા, આવી દુર્દશા થઈ. એ ઓલી વાત સાંભળવાથી આ કાનમાં ન ગઈ હોત ને વાત, ઓલે ભાઈએ વાત ન કરી હોત ને કે આપણે ગામમાં જ અપ્સરા છે, એ વાત એને ન કરી હોત ને તને કઈ વાંધો જ ન આવે. આપણા જીવનમાં પણ એવી કેટલીક બાબતો છે, જો એ વાત આપણે ન સાંભળી હોત ને તો આપણે હજી સુખી હોત. ક્યાંક થી ક્યાંક કોક ને કોક આપણને કઈક ને કઈક એવું સંભળાવીને એવા સડાવી દે છે, પૂછો મત બોલો. આમાં આ જુવાનિયાઓ દીકરા દીકરીઓ એવા હલવાય છે, એવા છેતરાય છે. એને કોક ને કોક નોકરીમાં ગયા હોય, ક્યાં સ્કૂલમાં ભણતા હોય, ક્યાંક વાત સાંભળે તો કોક તો આવીને કે એ ઓલી ભાળી તે જોઈ, બોલ્યો જોયો એમ કરીને ન્યાથી વાંધો થાય અને જબરો વાંધો થાય, પછી દાંત કાઢે છે બધા જુવાનિયા. વૈષમ પાયા ની એની પેરી બોલે આ તો આપણું આવ્યું. માટે શ્રવ્ય તો ભગવત કથા વાર્તા છે અને ગ્રામ્ય વાર્તા તો અશ્રવ્ય છે, એ ન સાંભળાય. જો ને ભગવાનની કથા વાર્તા અને સંતનો સમાગમ કર્યા કરે કેવો મોટો પરિવર્તન, કેવો મોટો ફાયદો થાય. આપણા વીરા દાદાની વાત કરી ખોપાળાના, હમ દાદાની વાત સાંભળી તમે? ગઢડામાં સમય હતો અને સાધુ સંતો આવેલા. હા કે ભાઈ ઘીના ડબ્બા લખાવો. વીરા દાદાને કીધું કે કઈક થોડુંક લખાવેલું, પછી કીધું કે એમ ન હાલે, ઘીરો ડબ્બો લખાવો. તો કે ખાલી ડબ્બો હોય નહી, ભર્યાની ક્યાં વાત કરો છો? અને મંદિર પડખે એની થોડીક જગ્યા હતી, તે બધા આવીને સમજાવી ગયા, ન આપી નારે ના કે મંદિર ને હકડાય ને થોડીક જગ્યા જરૂર ને પડખે એની જગ્યા, પણ ન આપી ન જ આપી. પણ પછી આપણે ખોપાળા રહેતા હતા અને દાદા જે કથા સાંભળતા હતા ને એ નાના સાધુ વાંચતા હોય તો આ ગુરુ હા એમ કર્યા કરે, અને આખો દી વારા ફરતી બધા વાંચીને ઠાકી જાય, પણ એ દાદો કથા સાંભળતો ઠાકે નહીં. એવું ભગવાનની કથા વાર્તા લીલા ચરિત્ર સાંભળવાનું અંગ પડ્યું અને પછી એવો જીવ એનો પીગડ્યો. બોલો, તેની પાસે જેટલા પૈસા હતા ને એ ધીમે ધીમે સાધુને જમાડવામાં, ઠાકોરજીના પાનમાં, દૂધમાં, 10 વીઘાનું ખેતર અર્પણ કર્યું. ઓલી જમીન બધાએ આપવાનું કહેતા હતા ને, એ નહોતા આપતા ને, એ જમીને મંદિરને દઈ દીધી, 10 વીઘા જમીન આપી. બોલો સાંભળો, ભગવાનની વાતો સાંભળ્યા તો એના જીવનો ઉદ્ધાર થઈ ગયો. બોલો આ છે. અને જો એ વીરા દાદા ગાગડીએ બેહીને ગપ્પા સાંભળ્યા હોત તો એના જીવની દશા શું થાત? દેવો જવાબ મને. એ ડોહે મંદિર મારીને કથા સાંભળી તો બેડો પાર થયો, અને એને જો ગામને ઓટલે બોટલે બેહીને બધા ગપ્પા સાંભળ્યા હોત તો એની શું દશા થાત? મને કહો. માટે બાપા હું સાંભળવું, હું ન સાંભળવું એનો વિવેક શીખજો. શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય એનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય, તથા કામ કરો લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરીની એમ અટકળ કરવી છે, એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિ પ્રથમ કહી છે, પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થાય થાય ને થાય, એવી રીતે મહારાજે વાર્તા કરી. કરી કે ન કરી? માટે આપણે ભાગ્યશાળી છીએ કે જાજો સમય જીવનનો ભગવાનની કથા સાંભળ્યા કરીએ છીએ. કુસંગ સંગ ગામે કથા ઘટત ઘટત ઘટ જાત, સાધુ સંગ હરી કથા જન વધત વધત વધ જાત. કુસંગ સંગ હું હોય ગ્રામ્ય કથા અને હું થાય ઘટત ઘટત ઘટ જાત. સાધુ સંગ શું હોય હરી કથા જન વધત વધત વધ જાત. આપણામાં જેટલું કઈ હારું છે એ બધું આ કાનેથી જાજી કથા વાર્તા સાંભળી છે ને એને લઈને છે. માટે હું ન સાંભળવું ને હું સાંભળવું એનો વિવેક જીવનમાં બધા રાખજો. શ્રવ્યા શ્રવ્ય વિવેકની સભા આગળ બીજી કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.